સાધનાનો ત્રીજો દિવસ પૂરો થયો. હવે કામ કરવાને માટે 7 જ દિવસ બાકી રહ્યા છે. કાલે પ્રજ્ઞાના ક્ષેત્રમાં કદમ રાખીશું. અત્યાર સુધી શીલના આધાર પર સમાધિનો અભ્યાસ કરતા રહ્યા, મનને વશમાં કરવાના કામનો અભ્યાસ કરતા રહ્યા. આ આનાપાનની સાધના દ્વારા આવતીકાલનું કદમ ખૂબ મહત્વપૂર્ણ કદમ. શીલ શા માટે પાલન કરવામાં આવે છે? શીલ પોતાનામાં જ ખૂબ કલ્યાણકારી છે. શીલ પાલન કરનાર વ્યક્તિ ઘણા દુઃખોથી છુટકારો મેળવે છે. પોતાને દુઃખી નથી બનાવતો, બીજાઓને દુઃખી નથી બનાવતો. પરંતુ ગમે તેટલી સારી રીતે શીલનું પાલન કેમ ન કરી લે? ફક્ત શીલ પાલન કરવાથી કોઈ વ્યક્તિ બધા દુઃખોથી મુક્ત નથી થઈ શકતી. તો શીલ શા માટે? શીલ સમાધિ માટે, સમ્યક સમાધિને માટે. એમ તો ચિત્તને એકાગ્ર કરવાનું હોય તો શીલ પાલન કરવા ઘણા અલંબંધ હોય છે જેના સહારે ચિત્તને એકાગ્ર કરવાનું હોય. પરંતુ એ સમાધિઓ આપણા કામની નથી. આપણે તો જોઈએ સમ્યક સમાધિ, અર્થાત જ્યાં ચિત્ત મેલું ન થાય અને એકાગ્ર થાય. તો શીલ સમ્યક સમાધિ માટે. પરંતુ સમ્યક સમાધિમાં પણ મનમાં વિકારો જાગે છે. આપણે તેને દૂર કરીએ, મનમાં વિકાર જાગે, આપણે તેને દબાવી દઈએ છીએ અને ચિત્ત એકાગ્ર કરીએ છીએ, તો સમાધિ થઈ, મનને પોતાના વશમાં કરી લીધું. સારી વાત થઈ. શીલ પાલન કરવાથી સમાધિ પાલન કરવું વધારે ઊંચી વાત થઈ. પણ માત્ર સમાધિથી જ મુક્તિ નથી મળી શકતી. બધા બંધનોથી મુક્ત નથી થઈ શકતા, કારણ કે બધા વિકારોથી મુક્ત નથી થઈ શકતા. જેટલી વાર મનમાં વિકારો જાગ્યા અને એને સમાધિના બળ પર દબાવ્યા તો દમન જ કર્યું ને? તો અંતર્મનના ઊંડાણોમાં એ વિકાર અંદરને અંદર વધતો ગયો, વધતો ગયો. એ સૂતેલા વિકારો જેને આપણે અંદર દબાવી રાખ્યા છે, ખબર નથી ક્યારે જ્વાળામુખીની જેમ ફાટી પડશે અને આપણા પર સવાર થઈ પડશે. તો જ્યાં સુધી અંતર્મનના ઊંડાણોમાં દબાયેલા વિકારોને બહાર કાઢીને તેનાથી છુટકારો ન મેળવીએ ત્યાં સુધી સાચા અર્થમાં છુટકારો નહીં થાય. તો ધર્મની ત્રીજી વાત જે સમજાવવામાં આવી, સચિત્ત પરિયો દપનંગ, પરિપૂર્ણ રીતે એનું શોધન થઈ જાય, ધોઈ લઈએ, સાફ કરી નાખીએ તો મૂળ સુધીની સફાઈ થઈ જાય, તો એ કામ પ્રજ્ઞાથી થાય છે. શીલ સમાધિ માટે, સમાધિ પ્રજ્ઞાને માટે અને પ્રજ્ઞા વિમુક્તિને માટે. પ્રજ્ઞાના ક્ષેત્રમાં કદમ રાખવાનું છે તો સમજીએ પ્રજ્ઞા શું છે. કાલે એનો અભ્યાસ કરીશું. તો આજે સમજી લઈએ પ્રજ્ઞા શું છે. ધર્મના ત્રણ અંગ શીલમાં આવ્યા, બીજા ત્રણ અંગ સમાધિમાં આવ્યા. આઠ અંગવાળો ધર્મ છે, આઠ અંગવાળો માર્ગ છે, તો બાકી રહ્યા બે, એ પ્રજ્ઞામાં આવ્યા. તે શું છે? સમ્મા સંકલ્પો, સમ્યક વિકલ્પ. સંકલ્પ વિકલ્પ ચાલતા જ રહે છે. આપણા સંકલ્પ વિકલ્પ, ચિંતન મનન બધા બંધ થઈ જાય, આપણે બિલકુલ નિર્વિચાર બની જઈએ, નિર્વિકલ્પ બની જઈએ, એના પછી પ્રજ્ઞાનું કામ શરૂ કરીએ એ આવશ્યક વાત નથી. સંકલ્પ વિકલ્પ ચાલે છે, પરંતુ એ સંકલ્પ વિકલ્પોમાં થોડો ફરક આવવો જોઈએ, થોડો સુધારો થવો જોઈએ, થોડું પરિવર્તન આવવું જોઈએ. નવો નવો સાધક જ્યારે પહેલીવાર શિબિરમાં આવે છે ત્યારે પોતાના માનસના ઉપર ઉપરના ભાગ પર જે જે વિકારોનો ખૂબ ઊંડો પ્રભાવ છે ત્યારે કોઈની સાથે કોઈ દુશ્મનાવટ ચાલે છે, કોઈ વાતને લઈને મન દુઃખ છે, તો બેસતા જ એ બધી વાતો યાદ આવશે. તે પછી તેના બારામાં દ્વેષનો ભાવ જાગશે, દૌર્મનસ્ય જાગશે. જાગશે કારણ કે પહેલા દિવસે જ જેવું આપણે શ્વાસનું કામ શરૂ કર્યું, આપણા મનનું ઓપરેશન કરવાનું શરૂ કરી દીધું, તો મનમાં જે દૂષણ છે, ફોડાને કાપવાનું શરૂ કર્યું, તો ફોડામાં જે પરું છે તે ફૂટીને બહાર આવશે જ. કોઈના તરફ દુર્ભાવના હતી તો વારંવાર તેવા વિચાર આવે છે. કોઈના તરફ બહુ આસક્તિનો ભાવ હતો, કામવાસના હતી તો વારંવાર આવે છે. શ્વાસને જોતા જોતા ફરી એવા વિચાર આવે છે, ફરી પાછો શ્વાસ તરફ લાવીએ છીએ, ફરી વિચાર આવે છે, ફરી શ્વાસ તરફ લાવીએ છીએ. એક દિવસ વીતતા, બે દિવસ વીતતા, ત્રણ દિવસ વીતતા આવા વિચારોથી જરા છુટકારો થયો છે? વિચાર હજી પણ આવે જ છે, પરંતુ એટલા ગંદકી ભર્યા, એટલા મેલ ભર્યા વિચાર નથી. હવે ઘણીવાર ચિંતન ચાલે છે તો ધર્મની જે વાત સાંભળી છે, ધર્મની વાત જે સમજે છે, તેનું ચિંતન ચાલે છે. ક્યારેક ક્યારેક થોડું દૂષિત ચિંતન પણ ચાલી જાય, પણ એટલું દૂષિત નથી જેટલું કામ શરૂ કરતાં જ થયું. એક અર્થમાં એમ કહીએ કે સૂરજ તો ઉગી ગયો, પરંતુ તેની સામે મોટા મોટા કાળા કાળા ઘનઘોર વાદળ છવાયેલા છે. તો અંધકાર જ અંધકાર છે. હવે કોઈ રીતે એ વાદળોને દૂર કરવા શરૂ કરીએ તો મોટા મોટા કાળા કાળા ગાઢ વાદળ દૂર થવા લાગ્યા. દૂર થવા લાગ્યા છતાં પણ સફેદ સફેદ ઝીણા ઝીણા વાદળો હજુ છે. તે ન હોવા છતાં આપણને પ્રકાશ જણાવા લાગ્યો. આમ આપણા સંકલ્પ વિકલ્પ સુધરવા લાગ્યા તો આગળનું કદમ સહેલું થઈ ગયું. આગળનું કદમ છે સમ્માદિઠિ, સમ્યક દર્શન. બસ આ જે સમ્યક દર્શન છે તે સાચા અર્થમાં પ્રજ્ઞા છે. પરંતુ આ શબ્દને લઈને બહુ ભ્રાંતિ થાય છે. આજે તો થાય જ છે. 2500 વર્ષ અગાઉ ભારતમાં આ શબ્દે લોકોને ખૂબ ભરમાવ્યા, ખૂબ ભરમાવ્યા. અંતે ભાષા ભાષા છે, તેને પોતાની સીમા છે. ગમે તેટલી સમૃદ્ધ ભાષા કેમ ન હોય, તે બધા ભાવોને વ્યક્ત નહીં કરી શકે. તો ઘણીવાર એવું થાય છે કે કોઈ એક જ શબ્દ અનેક અર્થોમાં પ્રયોગ થવા લાગે છે. એ વખતની સમૃદ્ધમાં સમૃદ્ધ ભારતની ભાષા હતી, તેમાં આ શબ્દ દર્શન શબ્દ અનેકાર્થી હતો. આજે પણ અનેકાર્થી છે. એક દર્શનનો બહુ સ્થૂળ સ્થૂળ અર્થ કે આંખ ખોલીને આપણે કંઈક જોઈ રહ્યા છીએ તો દર્શન છે, આકૃતિ જોઈ રહ્યા છીએ તો દર્શન છે. આજે આંખ ખોલીને રૂપ રંગ રોશની આકૃતિ જોવી, તેનો આ સાથે સમ્માદિઠિ સમ્યક દર્શન સાથે કોઈ સંબંધ નથી. દર્શનનો એક બીજો અર્થ પ્રચલિત થયો ધ્યાનને લઈને. માણસ સાધના કરવા બેસે છે, તેને ઊંડાણથી ઓપરેશન કરીને પોતાના વિકારોને કાઢતા તો આવડતું નથી. બસ ચિત્તને એકાગ્ર કરવાનું આવડે છે, એટલે કે સમાધિનું કામ કરી લે છે, અને બિચારાને પ્રજ્ઞાનું કામ કરતા આવડતું નથી. તો સમાધિનું કામ કરવાને માટે મોટા ભાગે કોઈ કાલ્પનિક કાલંબન પસંદ કરે છે. તો જેમાં બહુ શ્રદ્ધા હોય એવા કોઈ દેવીની, દેવતાની, ઈશ્વરની, બ્રહ્મની, અલ્લામિયાની, કોઈ બુદ્ધની, કોઈ મહાવીરની, કોઈ સ્થિતપ્રજ્ઞની, કોઈ સંતની, કોઈ ગુરુની કલ્પના કરે છે, તેની આકૃતિની કલ્પના કરે છે અને તેના પર મન ટકાવે છે અને વારંવાર વારંવાર દોહરાવશે. એક જ વાતનું ચિંતન વારંવાર કરતા જઈશું તો તે રૂપનું, તે આકૃતિનું, તેનું ચિંતન, નિરંતર ચિંતન ચાલતું રહે તો કેટલાક સમય પછી, કેટલાક દિવસો પછી અભ્યાસ કરતાં કરતાં એવું થવા લાગશે કે તેનું બાહ્ય પ્રક્ષેપણ થવા લાગે છે. બંધ આંખો સામે તે રૂપ આકૃતિ દેખાવા લાગશે અને ભ્રમ એવો થશે કે જુઓ, અમે અમુક દેવીના દર્શન કરી લીધા, તે દેવતાના દર્શન કરી લીધા, ઈશ્વરના આત્માના દર્શન કરી લીધા, પ્રકાશના દિવ્ય જ્યોતિના દર્શન કરી લીધા, વગેરે વગેરે. તો સમ્યક દર્શન એ અર્થમાં પણ ચાલ્યો કે ધ્યાન કરતાં કરતાં તમને કયા રૂપનું, આકૃતિનું, રંગનું, રોશનીનું દર્શન થાય છે, તેનું સમ્યક દર્શનથી કોઈ સંબંધ નથી, દૂરનો પણ સંબંધ નથી. ત્રીજો એક અર્થ આજે પણ ચાલે છે, એ જમાનામાં પણ ચાલતો હતો. દરેક પરંપરાની પોતપોતાની એક દાર્શનિક માન્યતા હોય છે, પોતપોતાની એક ફિલોસોફી હોય છે. તો જે પરંપરામાં કોઈ વ્યક્તિ જન્મી હોય અને એ સમાજમાં ઉછરી હોય, એ વાતાવરણમાં ઉછરી હોય, તો બચપણથી જ એ દાર્શનિક માન્યતાની વાત સાંભળતા 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 અમારી દાર્શનિક માન્યતા આવી છે અને એ જ સાચી છે, અમારી દાર્શનિક માન્યતા આવી છે અને એ જ સાચી છે, એમ કરતાં કરતાં પોતાની બુદ્ધિ પર એટલા મોટા મોટા લેપ લગાવી દે છે કે હવે એમાં બીજી કોઈ માન્યતા સાચી હોઈ શકે એવું ચિંતન જ નથી. અન્ય બીજી બધી મિથ્યા, અન્ય બીજા દર્શન મિથ્યા, જે અમારી માન્યતા છે, બસ તે જ સમ્યક. દરેક સંપ્રદાયની પોતપોતાની દાર્શનિક માન્યતા, અને દરેક સંપ્રદાય કહેશે કે મારી દાર્શનિક માન્યતા તો સમ્યક અને બીજા બધાની મિથ્યા, તો ભાઈ કોની સાચી માનીશું? ફરી મૂંઝાઈ જશું. શુદ્ધ ધર્મની વાત ન થઈ. જ્યાં દાર્શનિક માન્યતાઓની જંજાળ કોઈને બાંધવા લાગે છે, ત્યાં સમજી લેવું જોઈએ કે આ વ્યક્તિને સમ્યક દ્રષ્ટિ ક્યારેય નહીં આવે. પોતાનો અનુભવ તો છે જ નહીં, સાંભળતો આવ્યો છે, બાળપણથી સાંભળતો આવ્યો છે, વાંચતો આવ્યો, માનતો આવ્યો, અને માનતા માનતા એટલા મોટા મોટા લેપ લગાવી દીધા કે બસ આ જ ઠીક છે, આ જ સમ્યક છે. હવે જે ખરેખર સમ્યક છે એ કેવી રીતે માનશે? મૂંઝાઈ ગયો. તો ખરેખર સમ્યક શું છે? જે સચ્ચાઈ પોતાના અનુભવ પર ઉતરે તે સમ્યક, નહીં તો સાંભળેલી વાત છે, વાંચેલી વાત છે. આપણે માત્ર એને માની રહ્યા છીએ, શ્રદ્ધાથી માની રહ્યા છીએ. આપણે બુદ્ધિ દ્વારા તર્ક વિતર્ક કરીને માની રહ્યા છીએ, જાણવાનું કામ કરતા નથી. જાણવાનું કામ ત્યારે થશે જ્યારે કે તે સચ્ચાઈ આપણી અનુભૂતિ પર ઉતરવા લાગશે. આપણે દર્શન કર્યું, આપણે સાક્ષાત્કાર કર્યો, એટલે કે એ આપણી અનુભૂતિ પર ઉતરતું જઈ રહ્યું છે. તો જેટલું જેટલું સત્ય આપણી અનુભૂતિ પર ઉતરતું જઈ રહ્યું છે, અને આપણે ટુકડા કરી કરીને ટુકડા કરી કરીને આમ લાગે છે, આવું પ્રતીત થાય છે, શું ખરેખર આવું જ છે? તો એને ખૂબ સમજદારી સાથે એનું વિશ્લેષણ કરીએ છીએ, વિઘટન કરીએ છીએ, તો એની ભીતરનું સત્ય પ્રગટ થવાનું શરૂ થઈ જાય છે. પોતાનો અનુભવ, જેટલું જેટલું સત્ય આપણી અનુભૂતિથી પ્રગટ થઈ રહ્યું છે એટલું એટલું સમ્યક. અને જે આ સચ્ચાઈ સામે આવી એનું વિશ્લેષણ કરતાં કરતાં, વિભાજન કરતાં કરતાં, વિઘટન કરતાં કરતાં એ સચ્ચાઈને અંતિમ અવસ્થા સુધી જાણી લીધી, તો પરમ સત્ય સુધી જાણી, તો આપણું દર્શન ખરેખર સમ્યક થઈ ગયું, પૂર્ણ રીતે સમ્યક થઈ ગયું. પોતાની અનુભૂતિથી જાણો. કોઈ વ્યક્તિ શાસ્ત્ર વાંચી બુદ્ધ નથી બની જતો, બની જ નથી શકતો. શાસ્ત્ર વાંચીને કે ચિંતન મનન કરીને કોઈ વ્યક્તિ અરહંત નથી બની જતો, જીવન મુક્ત નથી બની જતો, સ્થિત પ્રજ્ઞ નથી બની જતો. અનુભવ, પોતાનો અનુભવ, જે પ્રજ્ઞા, જે બોધિ સિદ્ધાર્થ ગૌતમમાં જાગી, એણે માત્ર એક વ્યક્તિને મુક્ત કરી, અને તે એકમાત્ર સિદ્ધાર્થ ગૌતમ જ, બીજો નહીં, થઈ જ ન શકે. દરેક વ્યક્તિ પોતાની ભીતરે સચ્ચાઈનો અનુભવ કરીને એનું વિશ્લેષણ કરતાં કરતાં એને અંતિમ સત્ય સુધી અનુભૂતિ પર ઉતારી લે, તે વ્યક્તિ પોતાના બંધનોથી મુક્ત થશે. કારણ કે એમને પોતાની બોધિ છે, બાકી બધું બીજાનું જ્ઞાન છે, પોતાનું જ્ઞાન નથી. તો પોતાનું જ્ઞાન કેવી રીતે જાગે? પોતાની અનુભૂતિવાળું જ્ઞાન કેવી રીતે જાગે? એ માટે પ્રજ્ઞાના ત્રણ સોપાન, ત્રણ પગથિયા બતાવવામાં આવ્યા. પહેલાને કહ્યું શ્રુત પ્રજ્ઞા, બીજાને ચિંતન પ્રજ્ઞા, ત્રીજાને કહ્યું ભાવના પ્રજ્ઞા. પ્રાચીન શબ્દ છે, આજની ગુજરાતી હિન્દીમાં એનો પ્રયોગ નથી થતો, છતાં સમજીએ. શ્રુત પ્રજ્ઞા શું? શ્રુત પ્રજ્ઞા એટલે કે જ્ઞાન. પ્રજ્ઞા કોઈ બીજાને જાગી અને એણે પોતાના જ્ઞાનને શબ્દોમાં ઉતાર્યું, વાત સમજાવી લોકોને, અને આપણે સાંભળી. આપણે સાંભળી કે એણે કહેલી વાત પુસ્તકમાં છપાય, આપણે વાંચી, આપણે સાંભળી, આપણે વાંચી, તો આ શ્રુત જ્ઞાન કહેવાયું. ઘણું સારું છે, ખરાબ નથી. જો માણસ શુદ્ધ ધર્મની વાત પોતાના જીવનમાં સાંભળશે જ નહીં, તો પોતાની અંદર શુદ્ધ ધર્મ જગાવી કેવી રીતે શકશે? પ્રજ્ઞાની વાત સાંભળે જ નહીં, કોને પ્રજ્ઞા કહીએ, કોને સમ્યક દર્શન કહીએ, એવું ક્યારે સાંભળવું જ નથી, તો બ્રહ્મા જ જશે આખું જીવન. એનું આખું જીવન એવી જ રીતે વીતી જશે ને? તો સાંભળવું સારી વાત છે, પણ સાંભળીને પોતાની સામે દિવાલો ઊભી કરી લે. સાંભળી લીધું ને તો જાણી લીધું ને, જાણ્યું કશું નહીં, માત્ર માની રહ્યો છે, અને કહે છે જાણી ગયો ને, હું તો બધું જાણી ગયો ને. એના પ્રતિ મોટી અંધશ્રદ્ધા પેદા કરી લે છે. એ અંધશ્રદ્ધાને કારણે કહે છે મેં જાણી લીધું, મેં જાણી લીધું. કોઈ કોઈમાં અંધશ્રદ્ધા હોતી નથી, તો જરા ચિંતન મનન કરીને વિચારે છે કે જે વાત સાંભળી છે ભલે તે બુદ્ધની વાણી હોય અથવા કોઈ બીજાની વાણી હોય છે, તો ભાઈ સાંભળી છે તો શું તર્કસંગત છે? શું બુદ્ધિસંગત છે? શું તે માનવા યોગ્ય છે? એમ ચિંતન કરે છે. તો જે પરંપરાના વડીલો છે, પોતાના પરિવારના, પોતાના સમાજના, જે પરંપરાની સાંપ્રદાયિક માન્યતાઓના આચાર્યો છે, તેમનું આસન ડોલવા લાગે છે તો તેઓ ધમકાવે છે કે જો આ વાણી આપણી પરંપરાના અમુક મહાપુરુષની વાણીને, આપણી પરંપરાના શાસ્ત્રોની વાણીને તું માનતો નથી, તું તેના પર તર્ક વિતર્ક કરે છે, તો જાણે છે કે શું પરિણામ આવશે? તને તેના પર શ્રદ્ધા નથી, જાણે છે શું પરિણામ આવશે? મરી ગયા પછી તને નરક મળશે, અને પછી નરકની વ્યાખ્યા, આવું કુંભી પાક નરક, તેવું નરક દોજક, અને આ બધું સાંભળીને જ બિચારાના રૂવાડા ઊભા થઈ જાય. અરે બાપ રે, નહીં માનવાથી મને એવું નરક મળશે? તો માની લઉં છું, માની લઉં છું, હું તો હમણાં જ માની લઉં છું. આમ ડરનો માર્યો માને છે, કાં તો અંધશ્રદ્ધાનો માર્યો માને છે, અથવા ભયભીત થઈને માને છે. ક્યારેક આ સંપ્રદાયના ઠેકેદારો પ્રલોભન પણ આપે છે. આપણી પરંપરાઓની આ દાર્શનિક માન્યતા છે ને, એના પર તું ચૂ ચા કર્યા વગર, તર્ક વિતર્ક કર્યા વગર જેવી છે તેવી જ માની લઈશ તો શું પરિણામ આવશે? મર્યા પછી તને સ્વર્ગ મળશે, અને પછી સ્વર્ગની વ્યાખ્યા, આવું સ્વર્ગ, આહા આવું સ્વર્ગ, તેમાં આવી અપ્સરાઓ, અને ત્યાં પીવાને માટે આ પ્રકારની મદિરા શરાબ મળશે. અરે આ હશે, તે હશે, બિચારાના મોઢામાં પાણી આવી જશે. અરે માની લેવા માત્રથી જો આ બધું મળે તો આપણું શું જાય છે? આપણે તો માની લઈએ, હમણાં જ માની લઈએ. આમ કાં તો અંધશ્રદ્ધાથી માન્યું, કે ભયભીત થઈને માન્યું, કે લોભ લુપ્ત થઈને માન્યું, માન્યું જ માન્યું, જાણ્યું નહીં બિલકુલ. તો આગલું કદમ ભરવું બહુ જરૂરી. આપણે માણસ છીએ ને, આપણને મનુષ્યો શા માટે કયા? મનન કરવું, ચિંતન કરવું, તે તો આપણો નૈસર્ગિક ધર્મ છે, નૈસર્ગિક સ્વભાવ છે, પ્રાકૃતિક સ્વભાવ છે. અંધવિશ્વાસથી કોઈ વાતને માની લીધી તો સમજો મનુષ્યનું આ બહુ મોટું લક્ષણ ખોઈ નાખ્યું. મનન કરવું, એટલા માટે મનુષ્યને મનુપુત્ર કહે છે. અરે મનુપુત્ર શું? એ તો વાર્તાઓની વાતો, તો વાર્તાઓની વાત. પોતાના જ માનસનો પુત્ર છે. હું જેવો પણ છું, જે પ્રકારનો પણ છું, પોતાના જ મનનો પુત્ર છું. એ અર્થમાં મનુપુત્ર કહો. ચિંતન કરવું, મનન કરવું મનુષ્યનો નૈસર્ગિક સ્વભાવ છે. આ અંધશ્રદ્ધાની વાતો સાંભળતો નથી અને ચિંતન મનન કરે છે, તર્ક વિતર્ક કરે છે, સંકલ્પ વિકલ્પ કરે છે કે જે વાત સાંભળી છે તે કેવી છે, તે તર્કસંગત છે કે નહીં, ન્યાયસંગત છે કે નહીં, બુદ્ધિસંગત છે કે નહીં. અને તેમાં વળી એક મુશ્કેલી ઊભી થાય છે. જે વ્યક્તિ જે પરંપરામાં જન્મ્યો છે એણે તે પરંપરાના લેપ લગાવ્યા છે. બુદ્ધિથી જ્યારે એ માન્યતા પર ચિંતન કરવા બેસશે, જ્યારે એ માન્યતા પર તર્ક વિતર્ક કરવા બેસશે, તો મોટે ભાગે, હંમેશા તો નહીં પણ મોટે ભાગે, એ માન્યતાનો વકીલ બની જશે. આપણી માન્યતા જુઓ કેમ ઠીક છે? આ કારણે ઠીક છે, તે કારણે ઠીક છે, તેનું ન્યાયીકરણ કરતો રહેશે. તો તર્ક વિતર્ક ખોટા થયા, અને માનો કે તર્ક વિતર્ક સાચા પણ થયા, તો ભાઈ બુદ્ધિથી જ માન્યું ને, અને બુદ્ધિની પોતાની સીમા છે. કેટલીક વાતો એવી હોય છે કે જે બુદ્ધિ દ્વારા નહીં સમજી શકાય, કારણ કે તેવો અનુભવ નથી થયો. જેમ જેમ અનુભવ થતો જશે તેમ તેમ બુદ્ધિ સમજી શકશે, નહીં તો નહીં સમજી શકે. તો આજે વાત બહુ તર્કસંગત લાગે, બુદ્ધિસંગત લાગે છે, તે આગળ જતાં બહુ અસંગત લાગવા માંડશે, કોણ જાણે, કારણ કે તેની પોતાની સીમા હોય છે. અને બીજી મોટી વાત કે ભલે શ્રુત જ્ઞાન હોય કે ચિંતન જ્ઞાન હોય, છે તો પરાયું જ, પોતાનું નથી. આપણે તેના પર માત્ર બુદ્ધિ લડાવી, તર્ક વિતર્ક કર્યા, તેને આપણે બુદ્ધિના ત્રાજવામાં તોલીને જોયું, તર્કની કસોટી પર કસીને જોઈ લીધું, તે આપણું નથી. બીજાનું જ્ઞાન આપણા માટે ખાતરનું કામ કરી શકે છે. ખાદ્ય બની શકે નહીં. જ્ઞાન પોતાની અનુભૂતિથી જે જાગે તે આપણું કલ્યાણ કરશે, તે જ આપણને જે વાત જેવી છે એને જાણવામાં સહાયક બનશે. કારણ કે અનુભૂતિથી જાણી રહ્યા છીએ અને અનુભૂતિ પ્રારંભિક અવસ્થામાં તો સ્થૂળ જ હશે, પરંતુ કેવી રીતે અનુભવ કરીને ઊંડાણથી જાણી શકાય એ રસ્તો મળી જાય તો અંતિમ સત્ય સુધી તેની સચ્ચાઈ જાણી જઈશું. તો ત્રીજી જે છે તેને ભાવનામય પ્રજ્ઞા કહી. ભાવનામય 2500 વર્ષોમાં શબ્દનો અર્થ બદલાઈ જાય. આજે તો ભાઈ ભાવના કોઈ બહુ ભાવુક થઈ જાય, સેન્ટિમેન્ટલ થઈ જાય એને માટે ભારતમાં ભાવના શબ્દનો ઉપયોગ થવા લાગ્યો. એ દિવસોની ભાષામાં એવું નહોતું. પોતાના અનુભવ પર જે વાત ઉતરી રહી છે, જે ઘટના ઘટી રહી છે, ભાવિત થઈ રહી છે, આપણી અંદર જે ભાવિત થઈ રહ્યું છે અને વારંવાર ભાવિત થઈ રહ્યું છે તેનું બહુલીકરણ થતું જઈ રહ્યું છે, આપણી અનુભૂતિનું બહુલીકરણ થતું જઈ રહ્યું છે, તે ભાવિત થઈ રહ્યું છે. આ પ્રજ્ઞા જે આપણી અનુભૂતિના બળ પર સત્યનું દર્શન વારંવાર આપણી ભીતર કરાવે છે, સચ્ચાઈની અનુભૂતિ કરાવી રહેલ છે, તે જ આગળ વધતા વધતા આપણને મુક્ત અવસ્થા સુધી લઈ જશે, તેને ભાવનામય પ્રજ્ઞા કહી. બસ આ ભાવનામય પ્રજ્ઞા છે જે આપણું કલ્યાણ કરશે. આ નહીં હોય તો હજાર શ્રુત પ્રજ્ઞા હોય, હજાર ચિંતન પ્રજ્ઞા હોય, આપણું કલ્યાણ થવાનું નથી. એક ઉદાહરણથી સમજીએ. કોઈ ખૂબ ભૂખ્યો માણસ હોટલમાં ચાલી ગયો, ખૂબ સારી હોટલમાં જઈને બેઠો. વેઇટરે આવીને મેનુ કાર્ડ સામે રાખી દીધું. તેણે એને વાંચી લીધું. અરે આજે તો આ હોટલમાં ખૂબ સારું ભોજન બન્યું છે, મોંમાં પાણી આવ્યું. એક ઘટના ઘટી. હવે બીજી ઘટના, વેઇટરને ઓર્ડર આપે છે, આ વાનગી લઈ આવો. 5 મિનિટ 10 મિનિટ લાગશે, ત્યાં સુધી શું કરે? તો અહીંયા ત્યાં નજર ફેરવી જુએ છે, બીજી ખુરશીઓ પર લોકો બેઠા છે, એમનું ભોજન આવી ગયું છે, તેઓ ભોજન ખાઈ રહ્યા છે. તો એમના ચહેરા જોઈને ચિંતન કરે છે કે જરૂર આજનું ભોજન ખૂબ સરસ છે, લોકોને જુઓ કેવું સ્વાદિષ્ટ લાગી રહ્યું છે, તો આજનું ભોજન ખૂબ સરસ છે. આ બીજી ઘટના. ત્રીજી ઘટના, વેઇટર ઓર્ડર લઈ આવ્યો, ભોજન પીરસી લીધું, હવે તેને લઈને ચાખવા લાગ્યો, જાતે ખાવા લાગ્યો. આ ત્રીજી ઘટના. પહેલી ઘટના, મેનુ કાર્ડ વાંચીને કોઈ એનો સ્વાદ ચાખી શકતું નથી, મેનુ કાર્ડ વાંચીને કોઈ પોતાની ભૂખ મટાડી શકતો નથી. અને બીજી ઘટના, બીજાના ચહેરા જોઈને તે ચિંતન કરે છે કે જ્યારે લોકોને કોઈ ભોજન ખૂબ સારું લાગે છે તો જમતી વખતે એમના ચહેરા પર કેવા ભાવ આવે છે. આ ચિંતનમય પ્રજ્ઞા કે હા ભાઈ ભોજન તો બહુ સારું છે, તેનાથી પેટ તો નહીં ભરાય ને, સ્વાદ નહીં ચાખી શકે ને. ત્રીજી ભાવનામય પ્રજ્ઞા, ખરેખર જ્યારે ભોજનને જીભ થકી ચાખે છે, અંદર જાય છે આહાર, તો સંતોષ આપે છે, આપણી ભૂખ મટે છે. આ ત્રીજી પ્રજ્ઞા, આ જ પ્રજ્ઞા કામમાં આવશે. પહેલી અને બીજી બંને કલ્યાણકારી જરૂર છે. શ્રુત પ્રજ્ઞાની નિંદા નથી કરતા, ચિંતન પ્રજ્ઞાની નિંદા નથી કરતા, કારણ કે એનાથી આપણને પ્રેરણા મળે છે, એનાથી આપણને માર્ગદર્શન મળે છે, જેથી આપણે ભાવનામય પ્રજ્ઞા તરફ જઈએ. એક બીજા ઉદાહરણથી સમજીએ. કોઈ માણસ ખૂબ બીમાર છે, ડૉક્ટર પાસે જાય છે, ડૉક્ટર તેને તપાસીને જુએ છે અને એક કાગળ પર દવા લખી આપે છે. ડૉક્ટર પર ખૂબ શ્રદ્ધા છે, દર્દીને ડૉક્ટર પર શ્રદ્ધા હોય એ સારી વાત છે, હોવી જ જોઈએ. પોતાના ડૉક્ટર પર શ્રદ્ધા નહીં હોય તો ઈલાજ કેવી રીતે કરાવશે? પણ આ જ શ્રદ્ધા અંધશ્રદ્ધા બની જાય તો શું કરે છે? ઘરે આવી એ ડૉક્ટરની એક મૂર્તિ બનાવે છે, તેનો કોઈ ફોટો રાખે છે અને તેની સામે ધૂપ દીપ પ્રગટાવી, નૈવેદ્ય ચડાવી અને ફૂલ ચડાવી હાથ જોડીને નમસ્કાર કરે છે, તેની પ્રદક્ષિણા કરે છે અને એક કાગળ કાઢી પાઠ કરવા લાગે છે. બે ગોળી સવારના, બે ગોળી બપોરના, બે ગોળી સાંજના, બે ગોળી સવારે. શું મળ્યું રે? જીવનભર આમ જ કરતો રહેશે તો શું મળ્યું? શ્રુત છે ને, માત્ર શ્રુત છે, આગળ પગલું ભરશે. એનાથી જરા સમજદાર માણસ હશે તો ડૉક્ટરની પાસે જશે. મહારાજ, આપે આ દવા તો લખી આપી, પણ તેનાથી મારો આ રોગ શી રીતે દૂર થશે? ડૉક્ટર બહુ સમજદાર છે. જો, તને અમુક રોગ છે ને, અને તેનું મૂળ કારણ આ છે. આ દવા મેં આપી છે, તે દવા લેતા જ તારા રોગનું જે આ કારણ છે તે દૂર થઈ જશે. કારણનું નિવારણ થાય તો રોગનું નિવારણ થઈ જશે, તારો રોગથી છુટકારો થઈ જશે. બહુ ખુશ થાય છે. હવે બુદ્ધિના સ્તરે સમજી ગયો કે મારા ડૉક્ટરે આ દવા મને કેમ લખી આપી. પાછું પાગલપણું, ઘરે આવીને એ ડૉક્ટરની પ્રશંસા જ કરે છે. મારો ડૉક્ટર બહુ સારો, અને પડોશીઓ સાથે લડે છે, તમારો ડૉક્ટર નકામો, મારા ડૉક્ટરે જે દવા લખી આપી. અરે, તેનું શું કહેવું, તારા ડૉક્ટર જે દવા બતાવે છે બધી નકામી. દવા લેતો વેતો નથી અને લોકો સાથે ઝઘડે છે, કારણ કે તેણે પોતાના ડૉક્ટર પ્રત્યે ઊંડી આસક્તિ પેદા કરી લીધી છે ને. અરે, ધર્મને નામે આ જ તો થાય છે ભાઈ. દરેક મહાપુરુષ સંસારમાં નજર ફેલાવીને જુએ છે, લોકો કેટલા દુખિયારા, કેટલા વ્યાકુળ, કેવા વિકારોમાં ડૂબેલા, એને આ ધર્મની દવા આપી દઉં. આ વિપશ્યનાની દવા લેશે, ભાવિત પ્રજ્ઞાની દવા લેશે તો નીકળી જશે દુઃખોની બહાર. પણ આપણે લેતા તો નથી, આપણે દવા લેતા નથી, ધર્મ ધારણ તો કરતા નથી. અમારા મહાપુરુષ જ સાચા મહાપુરુષ. તમારા મહાપુરુષ મહાપુરુષો નથી. અમારા મહાપુરુષની વાણી જ સાચી અને તમારી વાણી સાચી નથી. અરે, આખું જીવન લડતો જશે, વાદવિવાદ 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 કરતો જશે, તર્ક વિતર્ક કરતો જશે, ધર્મને ધારણ કરશે નહીં. તો આ સાંભળેલું જ્ઞાન અને ચિંતન જ્ઞાન બંને આપણા માટે બાધક બની ગયા. એક બીજી મોટી બાધા હોય છે, જે માણસ ધર્મને બુદ્ધિના સ્તરે સમજી લે છે તે મોટા ભાગે એવું થાય છે કે એક અહંકાર જગાવી લે છે. હવે મારા જેવો જ્ઞાની કોણ, ધર્મની વાતને આટલા ઊંડાણથી સમજી ગયો છું, હું તર્ક વિતર્કથી સમજી ગયો, હું હજારો માણસોને સમજાવી શકું કે આ જ સાચો ધર્મ છે, આ જ સાચી વાત છે, બાકી બધી મિથ્યા વાત છે. કોઈ વ્યક્તિ કોઈ અન્ય માન્યતાવાળો હોય તો વિવાદ કરીને તેને હરાવી શકું છું કે મારી માન્યતા જ યોગ્ય છે. કેટલો અહંકાર થઈ ગયો. આવી વ્યક્તિ ત્રીજું પગલું ભરશે જ નહીં, ભાવનામય પ્રજ્ઞાનું ત્રીજું કદમ ભરશે જ નહીં. બિચારો કોરો ને કોરો રહી જશે. તેને લાભ કેવી રીતે થશે? તો શ્રુત પ્રજ્ઞા ત્યારે કલ્યાણકારી છે જ્યારે આપણી અંદર પ્રેરણા જગાવે, અને પ્રેરણા જગાવીને આપણને ચિંતન પ્રજ્ઞા તરફ લઈ જાય. ચિંતન પ્રજ્ઞા ત્યારે કલ્યાણકારીની છે કે જ્યારે એ પ્રેરણા જગાવે. ભાવનામય પ્રજ્ઞા જ આપણું કલ્યાણ કરશે, બીજું કશું નહીં. બીજું કોઈ વાતથી કલ્યાણ થવાનું નથી. ઉપર ઉપરની વાતોથી આપણે મનને સુધારી લઈએ છીએ, ઉપર ઉપરના મનને જરૂર સુધારી લઈએ છીએ, પરંતુ તેની અસર સ્થાયી નથી હોતી. અરે, આખો સંસાર અનિત્ય છે, નશ્વર છે, ભંગુર છે. લોકો જન્મ લે છે, મરી જાય છે, જન્મ લે છે, મરી જાય છે. જે કંઈ ઉત્પન્ન થાય છે બધું વહેલું મોડું નષ્ટ થઈ જાય છે. આવું સાંભળતા આવ્યા, આવું માનતા આવ્યા. જીવનમાં કોઈ ઘટના એવી ઘટે કે પોતાનું કોઈ બહુ જ વાલો ગુજરી જાય અને તેને સ્મશાન ભૂમિમાં લઈ ગયા, ચિતા પર એની લાશ રાખીને તેને આગ લગાવી, તો બેસીને ચિંતન કરીએ છીએ, અરે, આપણા જીવનની અંતિમ પરિણતિ આ જ થવાની છે? જેવી રીતે આને લઈ આવ્યા અને આગ લગાવી દીધી, તેમ એક દિવસ મને પણ લઈ આવશે, મારા શરીરને પણ આમ જ સળગાવી દેશે? આ પણ પોતાની સાથે કંઈ ન લઈ ગયો, બધું જ અહીં છોડી ગયો, મને પણ આમ સળગાવી દેશે તો મારું પણ બધું ધન દોલત ભાઈ પતિ પત્ની એ બધા અહીં જ રહી જશે? અરે, આ બધાની સાથે શી આસક્તિ કરું રે? એના તરફ શું રાગ કરું, શું દ્વેષ કરું? મોટું જ્ઞાન જાગ્યું, બહુ મોટું જ્ઞાન જાગ્યું. પરંતુ કેટલી વાર માટે જાગ્યું? બૌદ્ધિક જ્ઞાન છે ને, સ્મશાન ભૂમિથી એક કદમ બહાર આવ્યો કે પાછું એ જ હું હું મારું મારું હું હું મારું મારું, બધું જ્ઞાન એક બાજુ રહી જાય છે ને. કારણ કે બૌદ્ધિક જ્ઞાન હતું, અનુભૂતિવાળું જ્ઞાન નહોતું. એવી જ રીતે કોઈ ધર્મસભામાં જાય અને પ્રવચન સાંભળે, હવે તો અનુભૂતિથી જાણશો તો કોરું પ્રવચન પ્રવચન નહીં હોય, પોતાના અનુભવથી સચ્ચાઈ સમજાશે. નહીં તો શું થાય છે? પ્રવચન સાંભળ્યું, વાત ખૂબ સારી લાગી, અરે ધર્મની વાત કેટલી સારી, રાગ ન કરો, દ્વેષ ન કરો, વિતરાગ બની જાઓ, આસક્તિ ન કરો, અનાસક્ત બની જાઓ. અરે આ જ રસ્તો સાચો, આ જ સાચો રસ્તો છે, આનાથી ઊંચો બીજો કોઈ હોઈ શકે? ખૂબ ધર્મ સમજમાં આવ્યો, ખૂબ ધર્મ સમજમાં આવ્યો. એ ધર્મ હોલમાંથી બહાર ગયા કે હાય રે, મારા ચપ્પલ ક્યાં ગયા? કોણ લઈ ગયો? આજે જ ખરીદ્યા હતા મારા નવા ચપ્પલ. ફરી હું હું મારું મારું. કેટલી જલ્દી ખતમ થઈ ગઈ બધી અનાસક્તિની વાત, વિતરાગતાની વાત. કારણ કે બધો બુદ્ધિવિલાસ હતો ને, અનુભવ નહોતો થયો ને. જ્યાં સુધી અનુભવ નથી થતો ત્યાં સુધી સચ્ચાઈ સમજમાં નહીં આવે. અનુભવ માટે આપણે ત્યાં ભારતમાં એક પ્રાચીન શબ્દનો ઉપયોગ થતો આવ્યો છે, વેદન. વેદનને અનુભવ કહેતા હતા, પોતાનો અનુભવ, સ્વવેદન. સ્વવેદનના આધાર પર જે જ્ઞાન જાગ્યું એને વેદ કહેતા હતા. હવે તો ધીરે ધીરે પુસ્તકોના જ્ઞાનને વેદ કહેવા લાગ્યા. ભારતની પ્રાચીન ભાષા એને સમજીએ, સ્વવેદન એટલે આ 3.5 હાથની કાયાની ભીતર શું અનુભવ થઈ રહ્યો છે. જે અનુભવ થઈ રહ્યો છે એના આધાર પર જે જ્ઞાન જાગે છે તે આપણા માટે કલ્યાણકારી જ્ઞાન છે. જે વ્યક્તિ સમ્યક સંબુદ્ધ બન્યો અને જે વ્યક્તિ સમ્યક સંબુદ્ધ બનશે, અરહંત બનશે, ભલે ગમે તે હો, સિદ્ધાર્થ ગૌતમનો એકલાનો જ એકાધિકાર નથી. તે પોતાની ભીતર આ આખા શરીર પ્રપંચની સચ્ચાઈને અનુભૂતિના સ્તર પર, સ્વવેદનના સ્તર પર, આ શરીર પરની વેદનાઓના સ્તર પર જે અનુભવ કરવા લાગ્યો અને એનું વિભાજન કરતાં કરતાં એ અવસ્થાએ પહોંચી જશે કે સમગ્ર શરીર સ્કંદ જેને હું મારું મારું કરી રહ્યો છું એ ખરેખર શું છે, તેના અંતિમ સત્યને અનુભૂતિથી જાણી લેશે. એવી રીતે સ્વવેદનના સ્તર પર આખા ચિત્તને, ચિત્તવૃત્તિઓને સ્થૂળથી શરૂ કરશે અને ટુકડા કરતાં કરતાં, વિભાજન કરતાં કરતાં, વિઘટન કરતાં કરતાં, વિશ્લેષણ કરતાં કરતાં આ બંનેના અંતિમ સત્ય સુધી પહોંચી જશે. શરીર અને ચિત્તના અંતિમ સત્યને અનુભૂતિ પર ઉતારી લીધા બાદ એવી અવસ્થા આવશે કે શરીર અને ચિત્તની પરેની અવસ્થા શું છે તે જોશે. શરીર અને ચિત્તનું આખું ક્ષેત્ર અનિત્ય છે, નશ્વર છે. આ શાસ્ત્રોની વાત નથી, ગુરુ મહારાજે કીધું એટલે માની લેવાની વાત નથી. એ સંવેદનાના આધારે અનુભવ કરશે. જો ઉત્પન્ન થાય છે, નષ્ટ થાય છે, ઉત્પન્ન થાય છે, નષ્ટ થાય છે, અનિત્ય છે, નશ્વર છે, ભંગુર છે, આમ અનુભૂતિઓથી જાણતા જાણતા જ્યારે શરીર અને ચિત્તની પરે જઈ પહોંચશે તો જોશે કે ત્યાં કશું ઉત્પન્ન થતું નથી, ત્યાં કશું નષ્ટ થતું જ નથી, તો સમજશે આ નિત્ય છે, આ શાશ્વત છે, આ ધ્રુવ છે, આ અમૃત છે. એ અવસ્થા, એ અનુભૂતિ કેટલીક ક્ષણોની હોઈ શકે છે, કેટલીક સેકન્ડોની હોઈ શકે છે, કેટલીક મિનિટોની હોઈ શકે, કેટલાક કલાકોની હોઈ શકે છે. તે ઇન્દ્રિયાતીત અવસ્થા છે, ભાવાતીત અવસ્થા છે. પાછો ઇન્દ્રિય ક્ષેત્રમાં આવ્યો તો માણસ બદલાઈ ગયો, સ્વભાવ બદલાઈ ગયો. આ સમગ્ર રીતે પોતાની ભીતર સચ્ચાઈના દર્શન કરવાનું જે કામ છે તે કોઈ કૌતૂહલ પૂરું કરવાને માટે નથી કે ભાઈ શું છે આ શરીર, કેવું છે આ શરીર. આ સંપૂર્ણ યાત્રામાં, સચ્ચાઈના દર્શનની યાત્રામાં, સચ્ચાઈના અનુસંધાનની શોધની યાત્રામાં આપણે આપણા અંતર્મનના સ્વભાવને પલટતા જઈએ છીએ, અને અંતર્મનનો સ્વભાવ પલટતા પલટતા આપણા વિકારોથી મુક્ત થતા થતા આપણે આપણા દુઃખોથી મુક્ત થતા જઈએ છીએ. આ વ્યક્તિએ જે સમ્યક સંબુદ્ધ બન્યા આ જ કામ કર્યું. એના પહેલાં ખૂબ ધ્યાન લગાવ્યું, કેટલાય પ્રકારની સાધના કરી પણ સફળતા મળી નહીં. તો થયું, પોતાની ભીતર શું સચ્ચાઈ છે એને જોઉં. શરીર અને ચિત્તની અને એ બંનેની પરસ્પર જે પ્રતિક્રિયા થાય છે તેની શી સચ્ચાઈ હોય છે એને જોઉં. તો આ જ રીતે શ્વાસનું કામ શરૂ કર્યું અને જોતા જોતા ત્યાં સંવેદના માલૂમ પડી. પછી ઊંડાણથી બધી વાત સમજમાં આવવા લાગી. શું સમજવામાં આવ્યું? આ આપણું શરીર જે નક્કર લાગે છે, અંદર જઈને જેમ 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 અનુભૂતિઓના સ્તરે જાણતા ચાલા જશું તો જોશું કે જે નક્કરપણું છે તે દૂર થઈ રહ્યું છે, દૂર થઈ રહ્યું છે. સમય લાગે છે, કેટલો સમય લાગે તે આપણે કહી શકતા નથી, પરંતુ જેવી રીતે કહેવામાં આવે તેવી રીતે કામ કરતો જાય તો તેનું વિશ્લેષણ વિઘટન, વિશ્લેષણ વિઘટન થતાં થતાં પહોંચી જાય છે જ્યાં જુએ છે કે હવે તેનાથી આગળ ટુકડા થઈ શકતા નથી. આખું શરીર એવા પરમાણુઓથી બનેલું જેના હવે આગળ વધુ ટુકડા નથી થઈ શકતા. આ અંતિમ સત્ય છે, ભૌતિક જગતનું આ અંતિમ સત્ય છે. નાનો એવો પરમાણુ કણ, પરમાણુ શબ્દનો ઉપયોગ ન કર્યો કારણ કે જોયું એટલું સૂક્ષ્મ છે અને ભારતની એ સમયની ભાષામાં કોઈ શબ્દ તેને યોગ્ય ન લાગ્યો, તો એક નવો શબ્દ ઘડે છે. ભારતની ભાષાને, બહુ સમૃદ્ધ ભાષાને એક નવો શબ્દ ઘડીને આપે છે, અઠ્ઠકલાપ. પૌરાણિક ભાષામાં કલાપ કહેતા હતા એકમને, એવો એકમ જેમાં આઠ બાબત એકી સાથે જોડાઈ ગઈ. હવે તે અલગ થઈ શકે નહીં, આઠે સાથે જ રહેશે. કઈ આઠ બાબત જોડાઈ ગઈ? પૃથ્વી ધાતુ, જલ ધાતુ, વાયુ ધાતુ, અગ્નિ ધાતુ. એ ચાર મહાભૂત અને તેના પોતપોતાના ગુણ ધર્મ સ્વભાવ. એક એક મહાભૂતનો એક એક ધાતુ અલગ અલગ સ્વભાવ. એ ચાર સ્વભાવ અને ચાર ધાતુ બંને જોડાઈને એક એકમ થયું અને હવે તેના ટુકડા થઈ શકે નહીં. આ ભૌતિક જગતનું અંતિમ સત્ય, પોતાના શરીરનું પણ અને આખા ભૌતિક જગતનું આ અંતિમ સત્ય છે કે હવે આગળ ટુકડા થઈ શકે નહીં. આ અંતિમ સત્યને જુએ છે કણ અને વળી એક કણ અને બીજા કણની વચ્ચે પોલ, એને આકાશ કહ્યું. એક કણ અને બીજા કણની વચ્ચે મોટી પોલ, પોલ જ પોલ, પોલ જ પોલ, પોલ જ પોલ. એમ લાગે છે કે બધું બહુ નક્કર છે, અરે તો એમ લાગે છે, સચ્ચાઈ તો કંઈક બીજી જ છે. સચ્ચાઈ જોતા જોતા એ અવસ્થા સુધી પહોંચી જાય છે, સબ્બો પજ્જલિતો લોકો સબ્બો લોકો પકંપિતો પકંપિતો. અરે સમગ્ર શરીર, સમગ્ર ચિત્ત કેવળ પ્રજ્વલન જ પ્રજ્વલન છે. શીઘ્ર ગતિથી ઉત્પન્ન થાય છે, નષ્ટ થાય છે. જુએ છે કે આખું વિશ્વ આવું જ છે, ઉત્પન્ન થાય છે, નષ્ટ થાય છે. એટલે શીઘ્ર ગતિથી આ મોટા મોટા સ્તર પર સમજી લેવું કે જે ઉત્પન્ન થાય છે ખતમ થઈ જાય છે, જે જન્મ લે છે એ મરી જાય છે. આ બુદ્ધિના સ્તર પર અનિત્યને સમજવાનું થયું. અનુભૂતિના સ્તર પર જ્યારે સમજવા લાગીશું તો જોઈશું એક એક પરમાણુ ઉત્પન્ન થાય છે, નષ્ટ થાય છે, ઉત્પન્ન થાય છે, નષ્ટ થાય છે. કેટલું ભંગુર, કેટલું નશ્વર, તેને જોઈને કહે છે, જેટલી વારમાં મારી ચપટી વગાડું અથવા જેટલી વારમાં મારી આંખનો પલકારો મારું એટલી વારમાં તો ટચુકડો કણ અનેક સહસ્ત્ર કોટી વાર ઉત્પન્ન થઈને નષ્ટ થઈ જાય છે. અનેક શત સહસ્ત્ર કોટી, શું કહી ગયા? શત કહે છે સોને, સહસ્ત્ર કહે છે હજારને, તો એક લાખ અનેક શતસહસ્ત્ર અનેક લાખ વાર કરોડ 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 શતસહસ્ત્ર કોટી એકડાની પાછળ બાર મીંડા લગાવવા, અને તે પણ અનેક. તો લાગ્યું કે આ તે દિવસોનો રૂઢિપ્રયોગ હશે. જે વાત ગણી ન જાય તેના માટે શતસહસ્ત્ર કોટી કહી દેતા હશે. પરંતુ કોઈ મહાપુરુષ નિરર્થક વાત કરતા નથી. આજના વૈજ્ઞાનિકોએ પણ શોધ શરૂ કરી, ભૌતિક પદાર્થની શોધ કરી. શું છે આ ભૌતિક પદાર્થ? તો આજથી 100 વર્ષો અગાઉના પશ્ચિમના વૈજ્ઞાનિકોએ શોધ કરીને, સંશોધન કરીને, રિસર્ચ કરીને એ સચ્ચાઈ જાણી લીધી કે ઉપર ઉપરથી નક્કર લાગતો આ સંપૂર્ણ પદાર્થ જગત ક્યાંય નક્કર નથી. વાસ્તવિકતા એ છે કેવળ તરંગ જ છે. પશ્ચિમના વૈજ્ઞાનિકો આ વાતને જાણે છે. ભારતનો એક વૈજ્ઞાનિક પોતાની ભીતર સચ્ચાઈને જોઈને આ વાત જાણે છે. પશ્ચિમના એક વૈજ્ઞાનિક આજથી કોઈ 30-40 વર્ષ પહેલાં કેલિફોર્નિયામાં બર્કલે યુનિવર્સિટી અને આ યુનિવર્સિટીના ભૌતિક વિજ્ઞાનના વડા ડૉક્ટર આલ્વારેસ, તેને 30-40 વર્ષ પહેલાં નોબલ પુરસ્કાર મળ્યો. ભૌતિક વિજ્ઞાનમાં નોબલ પુરસ્કાર કોઈ ગમે તેવા આલિયા મવાલિયાને મળતો નથી. કોઈ નવી વાત શોધી કાઢી એણે. કઈ નવી વાત શોધી કાઢી? 100 વર્ષ પહેલાં આ વાત તો લોકોની સમજમાં આવી ગઈ હતી કે સંપૂર્ણ પદાર્થ જગત તરંગ જ તરંગ છે. બધા નાના પરમાણુઓ કણ તરંગ જ તરંગ છે. આ માણસ એ જાણવા ઈચ્છતો હતો કે આ અણુ એકવાર ઉત્પન્ન થઈને નષ્ટ થઈ જાય છે તો 1 સેકન્ડમાં કેટલી વાર ઉત્પન્ન થાય છે, નષ્ટ થાય છે, કેટલા તરંગો કેવી રીતે ગણીએ? જે આંખોથી દેખાય નહીં એને કેવી રીતે ગણીએ? તો એક એવું ઇન્સ્ટ્રુમેન્ટ સાધન બનાવ્યું જેનું નામ એણે બબલ ચેમ્બર એટલે કે પરપોટાની પેટી રાખ્યું. બરાબર જ રાખ્યું. આ બધા જ પરમાણુ પરપોટાની જેમ છે. પ્રતિક્ષણ પરપોટા ઉત્પન્ન થાય છે, નષ્ટ થાય છે. આ યંત્રના સહારે એણે ગણતરી કરીને બતાવ્યું કે 1 સેકન્ડમાં 1 ની આગળ 22 મીંડા લગાવીએ એટલી વાર ઉત્પન્ન થઈને નષ્ટ થઈ જાય છે. 1 ની આગળ 22 મીંડા લગાવીએ. પશ્ચિમનો એક વૈજ્ઞાનિક આ સચ્ચાઈ પર પહોંચ્યો કે આ નાનો એવો પરમાણુ કણ 1 ની આગળ 22 મીંડા લગાવીએ એટલી વાર ઉત્પન્ન અને નષ્ટ થાય છે. ભારતનો એક વૈજ્ઞાનિક આ સચ્ચાઈને જોઈને કહે છે કે જેટલી વારમાં હું 1 ચપટી વગાડું એટલી વારમાં અનેક શતસહસ્ત્ર કોટી વાર ઉત્પન્ન થઈને વ્યય થઈ જાય છે. બંને એક જ સચ્ચાઈ સુધી પહોંચ્યા. પરંતુ કેટલો મોટો ફરક બંનેમાં, કેટલો મોટો ફરક! આ તો ધર્મની ગંગા છે ને. બધા જ પ્રકારના લોકો આવે છે, બધા દેશના લોકો આવે છે, બધી જાતિના લોકો આવે છે, બધા સંપ્રદાયના લોકો આવે છે, બધી માન્યતાના લોકો આવે છે. અનેક લોકો શિબિરમાં પશ્ચિમમાંથી પણ આવે છે, કોઈ એ સ્થાનથી પણ આવ્યો, બર્કલીનો. અને એણે જ્યારે આ વાત સાંભળી, ડૉક્ટર અલ્વારેસનું નામ સાંભળ્યું, તો જ્યારે પાછો કેલિફોર્નિયા ગયો એ એને મળવા માટે ગયો, અને ફરીથી પાછો અહીં ભારત આવ્યો તો મને રિપોર્ટ દે છે કે એ ડૉક્ટર આલ્વારેસને હું મળીને આવ્યો. આપણે એને બિચારાની નિંદા કરતા નથી, પરંતુ સચ્ચાઈની વાત તો એ કે તે કેટલો તણાવપૂર્ણ, કેટલો આકુળ વ્યાકુળ માણસ, કેટલો ગરમ મિજાજનો. શું થઈ ગયું ભાઈ? તે પણ આ જ સચ્ચાઈ પર પહોંચેલો. અને ભારતનો એક વૈજ્ઞાનિક પણ આ જ સચ્ચાઈ પર પહોંચ્યો છે, જે નિર્મલ થઈ ગયો, નિર્ગ્રંથ થઈ ગયો, મુક્ત થઈ ગયો, અનંત મૈત્રીથી છલકાઈ ગયો, અનંત કરુણાથી છલકાઈ ગયો, અનંત મુદિતાથી, અનંત ઉપેક્ષાભાવથી છલકાઈ ગયો. અને એ જ સચ્ચાઈ પર પેલો આલ્વારેસ પહોંચે છે, પણ તે કેટલા તણાવથી ભરપૂર છે. જે પહેલો બોમ્બ બન્યો એમાં આ વ્યક્તિનો હાથ હતો, અને આ વ્યક્તિના મનમાં એમ થાય છે કે જે પહેલો એટમ બોમ્બ જાપાન પર ફેંકવામાં આવ્યો, હું મારી આંખોથી જોઉં કે મેં શોધેલા બોમ્બનો પ્રભાવ કેવો આવે છે, આનું શું પરિણામ આવે છે. એ વિમાનમાં જાય છે જેમાંથી બોમ્બ ફેંક્યો હતો. એની મનોવૃત્તિ તો જુઓ, કેટલા લોકોનો નાશ કરવામાં સહાયક બને છે અને અહીં આની મનોવૃત્તિ કેમ ફરક પડ્યો સમજવું જોઈએ. આ વ્યક્તિએ ભાવનામય પ્રજ્ઞા જગાવી પોતાની અનુભૂતિઓથી સચ્ચાઈને ઓળખી અને ત્યાં પહેલાંને પોતાની બુદ્ધિ પર વિશ્વાસ છે, પોતાના યંત્રો પર વિશ્વાસ છે, પોતાની બુદ્ધિ પર શ્રદ્ધા છે, પોતાના યંત્રો પર શ્રદ્ધા છે. અરે તો ચિંતનમય પ્રજ્ઞા થઈને વિકાર કેવી રીતે કાઢે? આ ભાવનામય પ્રજ્ઞા છે જે વિકાર કાઢશે. અંદર અનુભવ કરીને, સ્વવેદન કરીને સચ્ચાઈને ઓળખવાનું શરૂ કરી દેશે. મન માનસ બદલાતું જશે, માણસનો સ્વભાવ બદલાતો જશે. આ શરીર સ્કંદ પ્રત્યે, ચિત્ત સ્કંદ પ્રત્યે જે હું મારુંનો ભાવ છે, એના પ્રત્યે ઊંડી આસક્તિ છે, તે તૂટતી ચાલી જશે, અનાસક્ત થતો જશે. એટલા માટે ભાવનામય પ્રજ્ઞાનો અભ્યાસ કરવાનો છે. બુદ્ધિવિલાસને માટે નહીં, કોઈ કુતૂહલ પૂરું કરવા માટે નહીં, અનુભવ દ્વારા સચ્ચાઈ જાણી કરી પોતાના વિકારોથી મુક્ત થવા માટે. અનુભવ, હવે પ્રજ્ઞા અનુભવવાળી બને, જે સ્વવેદનથી જાગે, એને માટે એક ક્ષમતા, એક શક્તિ પ્રાપ્ત કરવી પડે છે. અને કુદરતે, પ્રકૃતિએ, અથવા એમ કહો પરમાત્માએ, અલ્લાહ મિયાએ દરેક મનુષ્યને એવી શક્તિ આપી છે કે તે પોતાની ભીતર ભાવનામય પ્રજ્ઞા જગાવીને પરમ સત્યને અનુભૂતિથી જાણી લે. તેની તે શક્તિ જાગે નહીં તો શી રીતે કરશે? કોઈની પાસે આંખથી જોવાની શક્તિ જ નથી તો જોશે કેવી રીતે? કાનથી સાંભળવાની શક્તિ નથી, સાંભળશે કેવી રીતે? તો પહેલાં એ શક્તિ જાગે. એવી જ રીતે પોતાના આખા શરીરની અંદર કેવી રીતે ઉત્પાદ વ્યય થઈ રહેલ છે એને વેદનાઓના સ્તર પર જાણવાની શક્તિ જ જાગી નહીં તો જાણશે કેવી રીતે? પછી તો બુદ્ધિવિલાસ કરીને રહી જશે. આ શક્તિ જાગવી બહુ જરૂરી છે. એક પ્રચલિત વાર્તા છે આપણે ત્યાં. બે છોકરા, બહુ જ ગરીબ, તેમાં એક અંધ, જન્મથી અંધ, બંને ભીખ માગીને પોતાનું પેટ ભરે. એક દિવસ એવું થયું કે જે અંધ હતો તે બહુ બીમાર થઈ ગયો, ખૂબ તાવ આવી ગયો. બીજાએ કહ્યું, તું અહીં રહે ભાઈ, તારા માટે ભીખ હું જ માગીને લાવું છું. અને ગયો ભીખ માગવાને. અને એ દિવસે એવો સહયોગ થયો કે કોઈ ગૃહિણીએ તેને ખીર આપી, બહુ ખુશ થયો. પાત્ર હતું નહીં બિચારાની પાસે, તો હથેળીમાં જે ખીર મળી તે પી લીધી. પાછો આવ્યો, પ્રમાણિકતાથી કહે છે, ભાઈ તારે માટે તો લાવી શક્યો નહીં, શું કરું, કોઈ પાત્ર હતું નહીં, આજે તો ખીર મળી, બહુ સ્વાદિષ્ટ હતી. પેલા બિચારાએ કદી ખીર ખાધી નહોતી તો કહે છે, ખીર કેવી હોય છે? અરે તને નથી ખબર ખીર કેવી હોય છે? ભાઈ મેં તો ક્યારે ખાધી નથી, જોઈ નથી, હું શું જાણું. અરે ખીર સફેદ સફેદ હોય છે. અરે પણ સફેદ સફેદ શું હોય છે? તે જન્મથી અંત તેને શું ખબર સફેદ શું હોય છે? અરે જે કાળું નથી હોતું ને તે સફેદ હોય છે. આ કાળું શું હોય છે? તને સફેદની ખબર નથી, તને કાળાની ખબર નથી, સાવ મૂરખ છે. તને સફેદ નથી ખબર, કાળું નથી ખબર? ભાઈ નથી ખબર તો હું શું કરું, તું સમજાવ ને. નજીકમાં કોઈ બગલો ઊભો હતો, તેને પકડી લાવ્યો. સફેદ આવું હોય છે, ભલે જોઉં છું સફેદ કેવું હોય છે. આંખ તો છે નહીં બિચારાને, આંગળાથી અડીને કહે છે, હા હવે સમજી ગયો સફેદ શું હોય છે. સફેદ બહુ મુલાયમ હોય છે, બહુ મુલાયમ હોય છે. પેલો કહે, મોરખ છે રે, એમાં મુલાયમ હોવાની, ખરબચડા હોવાની ક્યાં વાત છે? સફેદ સફેદ હોય છે, મુલાયમ પણ હોય, ખરબચડું પણ હોય, આ પક્ષીની જેમ સફેદ. અરે તે કહ્યું, આ પક્ષી જેવો સફેદ? મેં હાથ ફેરવીને જોયું કે મુલાયમ છે, અને તું કહે છે મુલાયમ પણ નથી, તો બતાવને ભાઈ સફેદ કેવું હોય છે. અરે તું જરા બરાબર તો જો, આ પક્ષી જેવું છે ને તેવું જ સફેદ, બગલા જેવું સફેદ. શું કરે બિચારો, પાછો તેના પર હાથ ફેરવીને જુએ છે, ચાંચથી શરૂ કરે છે અને આખા શરીરને જોઈ જાય છે. હા, હવે સમજી ગયો. ટેડો છે ને તો સફેદ ટેડું હોય છે, તારી ખીર ટેડી છે. ત્યારથી આ કહેવત શરૂ થઈ, તારી ખીર ટેડી છે. તો આ જેટલા દાર્શનિકતાની વાત કરનારા લોકો છે ભારતમાં કે ભારતની બહાર, અમારું આ દર્શન, અમારું આ દર્શન, અમારી આ ફિલોસોફી, તે બધાની ખીર ટેડી. અનુભવ કર્યો નથી ને, સાંભળેલી વાત છે, અનુભવ કરવાની શક્તિ જ જગાડી નથી ને. આ 3 દિવસ સુધી આ જ કામ કરતા રહ્યા, પોતાની મેળે પોતાના વેદનથી, સ્વવેદનથી અનુભવ જગાડીએ, પ્રજ્ઞા જગાડીએ. શ્વાસનું કામ એટલા માટે શરૂ કર્યું કે નાની એવી જગ્યા પર શ્વાસનો અનુભવ કરતાં કરતાં આટલા સ્થાનમાં સંવેદના જાગવા લાગી. તો સ્વવેદન થયું, પરાયું વેદન નથી. ગરમીનો અનુભવ થાય છે તો મને અનુભવ થાય છે, એ કલ્પના નથી, ખરેખર અનુભવ થાય છે. ધબકારાનો અનુભવ થાય છે તો મને અનુભવ થાય છે, કલ્પના નથી, કોઈ બીજાની કહેલી વાત નથી. એમ અહીં સ્વવેદન શરૂ થયું. હવે જોઈશું કે કાલે તો આખા શરીરમાં સ્વવેદન થવા લાગશે, પોતાના અનુભવથી સચ્ચાઈને જાણવા લાગશે. બસ પ્રજ્ઞાનું કામ સાચા અર્થમાં શરૂ થઈ જશે. તો શું થશે, આનું પરિણામ શું આવશે, આગળ વધીશું. તો પહેલાં તો અનિત્યબોધ જાગશે. આ બધું જ નશ્વર છે, ભંગુર છે એવું કહેતા આવ્યા, તેને એક બાજુએ રાખીએ. હવે પોતાના અનુભવથી જાણીશું ખરેખર નશ્વર છે, ખરેખર ભંગુર છે. જો ઉત્પન્ન થાય છે અને નષ્ટ થઈ જાય છે, ઉત્પન્ન થાય છે અને નષ્ટ થઈ જાય છે. અનુભવ ન કરીએ તો ભ્રાંતિ પેદા થાય છે. બહાર બહાર દુનિયાને જોતો રહીને કહે છે અનિત્ય છે, નશ્વર છે, ભંગુર છે, મોટી ભ્રાંતિ થાય છે. આંખોથી જુએ છે છતાંય કહે છે નશ્વર છે, ભંગુર છે, ભ્રાંતિ થાય છે. શી ભ્રાંતિ થાય છે? જે કામ બહુ શીઘ્ર ગતિથી થઈ રહ્યું હોય તે આપણા માટે ભ્રાંતિ પેદા કરશે જ, બહુ જ ભ્રાંતિ પેદા કરશે. એક ઉદાહરણથી સમજીએ. એક માણસ રાત્રે સૂતી વખતે દીવો પ્રગટાવી, મીણબત્તી પ્રગટાવીને સૂઈ ગયો. સવારે ઉઠ્યો, એ જ દીવો બળી રહ્યો છે, એ જ મીણબત્તી બળી રહી છે. હવે ભ્રાંતિ તેને એ રહેશે કે જો એ જ મીણબત્તી બળી રહી છે, એ જ દીવો બળી રહ્યો છે, એ જ પ્રકાશ છે. અરે ક્યાં એ પ્રકાશ છે? આખી રાતમાં તો કેટલો બદલાઈ ગયો. ખૂબ ધ્યાનથી એને જોશે તો તેને ખબર પડશે કે એક ક્ષણમાં એક જ્યોત જાગી અને નષ્ટ થઈ, બીજી આવી ને નષ્ટ થઈ, ત્રીજી આવી અને નષ્ટ થઈ, વચમાં કોઈ અંતરાલ જ નહીં. એક પછી એક જ્યોત ઉઠે છે, નષ્ટ થાય છે, ઉઠે છે, નષ્ટ થાય છે, અને આપણને ભ્રમ થાય છે કે એ જ છે, જ્યારે એ જ નથી, બદલાતી જાય છે. આ ઇલેક્ટ્રિક બલ્બ, મેં તેના તરફ 2 વાર આંગળી ચીંધી, આપણને શું ભ્રમ થાય છે કે એ જ ઇલેક્ટ્રિક બલ્બ છે, એ જ પ્રકાશ છે. અરે ક્યાં એ જ પ્રકાશ છે ભાઈ? જો એ જ પ્રકાશ હોત તો આ ઇલેક્ટ્રિક કંપનીવાળા મહિનાના અંતમાં શા માટે બિલ મોકલી દે છે? આટલા કરંટનો ઉપયોગ કર્યો, લાવ પૈસા. શાના પૈસા? આ બલ્બ અમે ખરીદી લાવ્યા, આ સ્વિચ અમારી, તમે શાના રૂપિયા માગો છો? બિચારા યોગ્ય જ માગે છે, પોતાના જનરેટરથી વિદ્યુત પેદા કરે છે અને તે તારના સહારે આવે છે અને બળે છે, આવે છે અને બળે છે. એટલી શીઘ્ર ગતિથી ઉત્પન્ન થાય છે, નષ્ટ થાય છે, ઉત્પન્ન થાય છે, નષ્ટ થાય છે. આપણને ભ્રમ થાય છે એ જ છે, એ જ છે, એ તે જ છે. આ ભ્રાંતિ કેવી રીતે તૂટે? દર્શન છે, આ પણ દર્શન છે, પણ સમ્યક નથી, કારણ કે એનું વિઘટન નથી થયું, એનું વિશ્લેષણ નથી થયું, એના ઊંડાણમાં નથી ગયા. એક બીજા ઉદાહરણથી સમજીએ. સવારના એક નાવ લીધી અને નદીના સામા કિનારે ગયો. એ કિનારે દિવસભર પોતાનું જે કામ કરવાનું હતું તે કર્યું. સાંજના એ જ નાવમાં બેસી પાછો આવી ગયો તો શું ભ્રમ થશે? બધા એ જ ભ્રમમાં રહેશે ને કે આ જે ગંગા સવારના પાર કરી હતી, સાંજના પણ એ જ ગંગા પાર કરી. અરે એ જ ગંગા ક્યાં? સવારની ગંગા તો ક્યાંય વહી ગઈ, અને ભ્રમ એ રહે છે કે એ જ ગંગા. જરા એનામાં ડૂબકી લગાવી જોઈએ. એક ડૂબકી લગાવીને માથું ઉપર કર્યું, બીજી ડૂબકી લગાવીને માથું ઉપર કર્યું, ત્રીજી ડૂબકી લગાવીને માથું ઉપર કર્યું. હંમેશા ભ્રમ એ જ રહેશે કે હું એ જ ગંગામાં ડૂબકી લગાવી રહ્યો છું. પણ ધ્યાનથી જોશે તો ખબર પડશે કે ગંગા ક્યાં પહેલી ડૂબકી લગાવી તે ગંગા વહી ગઈ, તેનું એક ટીપું એક બૂંદ નથી બચ્યું, બીજી ડૂબકી બીજી ગંગામાં જ લગાવી રહી છે, ત્રીજી ડૂબકી ત્રીજી ગંગામાં લાગી રહી છે. આ ભ્રમ કાઢવાને માટે ખૂબ ધ્યાનથી જોવાનું હોય છે. એ ધ્યાનથી જોયા પછી પણ પોતાની અંદર વિશ્લેષણ કરવાની વિઘટન કરવાની શક્તિ ન જાગી ફરી ભ્રાંતિ જ રહેશે. જે જે આપણી આંખની શક્તિઓથી જોઈને આપણે જાણી શકીએ, આ મીણબત્તીની જ્યોત આ દીપકની જ્યોત આંખથી દેખાય છે, ઉત્પન્ન થઈ ખતમ થઈ ઉત્પન્ન થઈ ખતમ થઈ, પરંતુ આ ઇલેક્ટ્રિક બલ્બનો પ્રકાશ એનું ઉત્પન્ન થવું નષ્ટ થવું આંખોથી નથી દેખાતું. એ આપણી આંખની શક્તિથી પણ આગળ ચાલ્યો ગયો, દેખાશે નહીં આપણને. એવી રીતે જ એ ગંગા વહી રહી છે, વહી રહી છે, આપણને આંખથી દેખાય છે. જો ગંગા વહી ગઈ, બીજી ડૂબકી બીજી ગંગામાં લાગી, એ ગંગા વહી ગઈ સમજવામાં આવે છે, ત્રીજી વહી ગઈ સમજવામાં આવે છે, આંખથી દેખાય છે. પણ એ વાત કેવી રીતે સમજશે બિચારો કે જે વ્યક્તિએ ડૂબકી લગાવી તે પણ વહી ગયો, બીજી ડૂબકી લગાવી બીજી વ્યક્તિએ લગાવી, ત્રીજી ડૂબકી બિલકુલ ત્રીજી વ્યક્તિએ લગાવી, કેવી રીતે સમજશે? તો અનુભવ કરવાની શક્તિ જાગવી જોઈએ ને. આ ગોએન્કા જે અડધા કલાક પહેલાં બોલવા બેઠો, પોણા કલાક પહેલાં બોલવા બેઠો, વિપશ્યના કરી ન હોય તો ભીતરથી પ્રજ્ઞા ન જાગી હોય તો એમ જ સમજશે, એ જ ગોએન્કા છું. અરે એ ગોએન્કા જે કલાક પહેલાં હતો એ જ ગોએન્કા છું, આજે સવારે હતો એ જ ગોએન્કા, જે મહિના પહેલાં હતો, વર્ષ પહેલાં હતો, 20 વર્ષ પહેલાં હતો, 60 વર્ષ પહેલાં હતો, 65 વર્ષ, એ જ ગોએન્કા, એ જ ગોએન્કા. કેટલી મોટી ભ્રાંતિ! અરે એ જ ગોએન્કા ક્યાં? આ અડધા પોણા કલાકમાં આ ગોએન્કા ન જાણે કેટલી વાર મર્યો અને કેટલી વાર જન્મ્યો. પ્રતિ ક્ષણ કરોડો વખત ઉત્પન્ન થાય છે, નષ્ટ થાય છે, ઉત્પન્ન થાય છે, નષ્ટ થાય છે, જન્મે છે, મરે છે, જન્મે છે, મરે છે. આ સચ્ચાઈને જ્યાં સુધી પોતાની અનુભૂતિથી નહીં જુએ તો ભ્રમ બની જ રહેશે. હું અને હું પ્રત્યેની આસક્તિ બની જ રહેશે. પણ આ અનિત્ય બોધ જાગશે ત્યારે ખબર પડશે. આ કામ કરતાં 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 અનિત્ય બોધ જાગશે. આ તો થોડીક સંવેદનાની ખબર પડવા લાગી. કાલે જ્યારે વિપશ્યનાનું કામ શરૂ કરશો તો એથી વધુ ખબર પડશે. લાંબો રસ્તો છે, કોઈ ચમત્કાર નથી. દરેક કામમાં ખૂબ મહેનત કરવી પડે છે. મહેનત કરતાં 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 એવી અવસ્થા પર પહોંચી જશો કે સંપૂર્ણ શરીર માત્ર પરમાણુ પરમાણુ, સમગ્ર ચિત્ત તરંગ જ તરંગ, પ્રતિક્ષણ ઉત્પન્ન થવું નષ્ટ થવું, ઉત્પન્ન થવું નષ્ટ થવું, આ સાચે જ અનિત્ય છે, અનિત્ય છે. આજે તો બુદ્ધિથી સમજીએ છીએ અનિત્ય છે, પરિવર્તનશીલ છે. એક નાનકડું બાળક જન્મ્યું, કેટલું સુંદર, કેટલું કોમળ. એ બાળકને 10 વર્ષ પછી જોઉં છું, અરે એકદમ બદલાઈ ગયો. એ બાળકને 10 નહીં 20 વર્ષ પછી જોઉં છું, વધારે બદલાઈ ગયો. 40 50 60 80 વર્ષ પછી જોઉં છું, એકદમ બદલાઈ જાય છે. એ જ બાળક જન્મ્યો ત્યારે કેવું કોમળ કોમળ શરીર, હવે 80 વર્ષ પછી જોઉં છું તો અરે કરચલીઓ પડી ગઈ, શું થઈ ગયું આને? એ જ બાળક છે, એ જ બાળક છે. અને હવે એ બાળક નથી તો શું થયું? દરેક 10 વર્ષ પછી રાતના ચાદર તાણીને સૂતો, અલ્લા મિયાએ જાદુનો ડંડો ફેરવ્યો કે સવારે બિલકુલ બદલાયેલો ઉઠ્યો? એવું તો થતું નથી ને. તો કેવી રીતે થાય છે? પ્રતિ ક્ષણ બદલાય છે, પ્રતિ ક્ષણ બદલાય છે, જર્જરિત થાય છે, બદલાય છે, જર્જરિત થાય છે, પોતાના મૃત્યુ તરફ ભાગ્યો જ જાય છે, ભાગતો જ જાય છે. નથી સમજતો અનુભૂતિથી સચ્ચાઈને નથી સમજતો તો ખૂબ ખુશ થાય છે. હું 20 વર્ષનો થઈ ગયો ને તો 20 વર્ષનો મોટો જલસો મનાવે છે, પોતાની બર્થડે પાર્ટી મનાવે છે, જન્મદિવસ મનાવે છે. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ. બિચારાને હોશ નથી, હું 20 વર્ષ મૃત્યુની નજીક ચાલી ગયો, શાની ખુશી મનાવું છું રે? 25 વર્ષ નજીક ચાલી ગયો. એનો અર્થ એ પણ નથી કે જ્યારે જ્યારે જન્મદિવસ આવે ત્યારે ત્યારે માથું કૂટીને રડશું, હાય રે વધુ 1 વર્ષ ચાલી ગયું. ધર્મ રડવાનું નથી શીખવતો, હોશ જગાવશે. આટલો સમય ગયો, હવે આગળ ન જાણે કેટલો સમય છે. જે સમય છે તેનો સદુપયોગ કરીશ, રડીશ નહીં, આમ હોશ રહેશે. વિદ્યા જાગી છે ને, પ્રજ્ઞા જાગી છે ને, તો હવે હોશ રહેશે, ત્યારે વાત અનુભૂતિથી સમજાશે, આ પ્રવચનથી નહીં થાય. જે દિવસે અનુભૂતિથી જાણવા લાગશો વધારે ઊંડાણમાં ચાલ્યા જશો તો તે દિવસે બધી વાત બિલકુલ સ્પષ્ટપણે સમજાવા લાગશે. અનિત્ય છે, નશ્વર છે, જે આપણી ભીતર અનિત્ય છે એવું અનુભૂતિથી શીખવી દે છે. તે હિસ્સો જેટલો જેટલો પુષ્ટ થતો રહેશે કે પ્રજ્ઞાનો બીજો હિસ્સો પોતાનું માથું ઊંચકવા લાગશે. તેને દુઃખબોધ કહ્યો. શું દુઃખબોધ? કામ શરૂ કરતાં દુઃખબોધ થવા લાગ્યો ને, પગ તૂટવા લાગ્યા, મર્યા રે, કમર તૂટે છે રે, માથું દુખે છે, ક્યાં ફસાઈ ગયો રે, આ શું કરવા લાગ્યો રે, અમને તો જરાય આનંદ નથી આવતો રે. તો દુઃખ આવ્યું ને સામે, પણ આને દુઃખબોધ નથી કહેતા. આ કામ કરતાં 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 10 દિવસની શિબિરમાં અથવા 2 10 દિવસની શિબિરમાં અથવા 3 10 દિવસની શિબિરમાં એવી અવસ્થા આવશે કે જ્યારે આ બધી પીડાઓ ખતમ થઈ જશે, બધું ભારેપણું ચાલુ જશે, આખું શરીર માત્ર તરંગો જ તરંગો, પકંપિતો પકંપિતો, નાના 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 તરંગો, બહુ રોમાંચ થશે, ભીતરને ભીતર બહુ પુલક રોમાંચ થશે, બહુ સારું લાગશે. તો કહેશે, અરે હવે પ્રાપ્ત થઈ ગયું, બહુ આનંદ આવ્યો, મુક્તાનંદ મળી ગયો, મોક્ષાનંદ મળી ગયો, કે આત્માનંદ મળી ગયો, કે પરમાત્માનંદ મળી ગયો, કે બ્રહ્માનંદ મળી ગયો, બસ બધું મળી ગયું. આ માટે તો બધું કરી રહ્યો હતો. સવારે તો આવી અનુભૂતિ થઈ અને સાંજે ન થઈ, ફરી ભારેપણું આવી ગયું. તો રોતો રોતો આવે છે મારી પાસે કે ગુરુજી, સવારે તો બહુ સારી રીતે સાધના થઈ હતી, એવો આનંદ આવ્યો, એવો આનંદ આવ્યો, સાંજે તો આવ્યો જ નહીં. અરે એ તો હોશ જગાવ, એ તો શરીર અને ચિત્તની જ અનુભૂતિ હતી અને તે અનિત્ય છે, સમાપ્ત થઈ ગઈ ને, રડે છે શા માટે? જે ઉત્પન્ન થાય છે વહેલું મોડું સમાપ્ત થઈ જ જાય છે. આ હોશ જાગશે કે જેને હું સુખ માની રહ્યો છું, કેમ કે તે શરીર અને ચિત્તની અનુભૂતિ છે, નિત્ય નથી, શાશ્વત નથી, ધ્રુવ નથી, વહેલી મોડી સમાપ્ત થવાની છે. અને ગમે તેટલી સુખદ અનુભૂતિ કેમ ન હોય, જ્યારે તે બદલાશે તો દુઃખમાં જ બદલાશે. તો દુઃખ છે, દુઃખ તો દુઃખ છે જ, જેને હું સુખ કહી રહ્યો છું દુનિયાદારીની ભાષામાં તે પણ દુઃખ છે, એમ પોતાના અનુભવથી જાણવા લાગશે. જેને સુખ માની લીધું તેના તરફ આસક્તિ પેદા કરી લીધી, તો જેવું સુખ દૂર થયું કે ફરીથી રોવાનું શરૂ કરી દેશે. દરેક આસક્તિ આપણને રડાવશે, હાય રે છૂટી ગયું રે, સુખ તો આવ્યું પણ છૂટી ગયું, છૂટી ગયું, છૂટી ગયું, તો એમાં દુઃખ સમાયેલું હોય છે. આ વાત અનુભૂતિથી જાણવા લાગશે. આ અનિત્ય બોધ જાગશે, દુઃખ બોધ જાગશે, તો એક ત્રીજો બોધ જાગવા લાગશે, પ્રજ્ઞાનો ત્રીજો હિસ્સો પોતાનું માથું ઊંચકવા લાગશે. એને અનાત્મબોધ કહ્યું. આ શબ્દ ખૂબ ભ્રામક થઈ ગયો. આ અનાત્મ શબ્દ એવા બાવરા લોકોના હાથમાં ગયો કે જેઓને માત્ર દાર્શનિક માન્યતા સાથે જ લેવા દેવા છે, સંબંધ છે. આવી વ્યક્તિઓના હાથમાં ગયો તો સમજો ધર્મ ડૂબી ગયો, પ્રજ્ઞા ડૂબી ગઈ. એ લોકો હવે લડે છે, વિવાદ કરે છે. એક કહે છે આત્મા છે, બીજો કહે છે આત્મા નથી. અરે કોને અનાત્મ કહેતા હતા ભારતમાં, કે જ્યાં હું મારુંનું નામ નિશાન ન હોય, આ સમગ્ર શરીર સ્કંધ હું નથી, મારું નથી, મારો આત્મા નથી, આ સંપૂર્ણ ચિત્ત સ્કંધ માનસ સ્કંધ હું નથી, મારું નથી, મારો આત્મા નથી, એને માત્ર શ્રદ્ધાથી માનીને જ રહી ગયો તો અનાત્મ ન જાણ્યો. એને માત્ર બુદ્ધિથી ચિંતન મનન કરીને માની લીધું તો અનાત્મ ઓળખ્યો નહીં. અનુભૂતિ દ્વારા જુએ છે, ક્યાં હું રે, કોને હું કહું છું, આ પરમાણુઓનો પુંજ પરપોટા જ પરપોટા, પરપોટા જ પરપોટા, આ પરપોટાને હું કહું, અરે એ તો સમાપ્ત થઈ ગયો, ઉઠ્યો તેવો જ સમાપ્ત થઈ ગયો, તો હું સમાપ્ત થઈ ગયો, આ તરંગ જ તરંગ ઉઠ્યો તે ખતમ થઈ ગયો, તો હું ખતમ થઈ ગયો, કોને હું કહું અને કોને મારું કહું, જેને મારું કહું એના પર મારી માલિકી હોવી જોઈએ ને, મારું આધિપત્ય હોવું જોઈએ ને, ક્યાં મારું આધિપત્ય છે, એના પર મારું જરા પણ આધિપત્ય નથી. હું ઈચ્છું છું કે આમ રહે તો એમ નથી રહેતું, પોતાના સ્વભાવથી જ બદલાતું જાય છે. હું કહું આમ ન બદલ પણ આમ બદલ, આપણું કશું સાંભળતું નથી, આપણો એના પર કશું અધિકાર જ નથી, તો હું નહીં, મારું નહીં. 40 વર્ષની ઉંમર થાય છે તો અરીસામાં ચહેરો જુએ છે, જુએ છે કે કાન પાસેના વાળ સફેદ થવા લાગ્યા છે, ભાગે છે કોઈ દવાવાળાની દુકાનમાં અને કાળો રંગ ખરીદીને લાવે છે અને લગાવે છે. ના ના, હજી બુઢો નથી થયો હું, હજી બુઢો નથી થયો. લોકોને ઠગવા ઈચ્છે છે, પોતાની જાતને પણ ઠગવા ઈચ્છે છે, હજી યુવાન છું, હજી યુવાન છું. અરે આ કુદરતને ક્યાં ઠગવા જઈશ, આ પ્રકૃતિને ક્યાં ઠગવા જઈશ? બુઢો થતો જ જાય છે, જર્જરિત થતો જ જાય છે, મૃત્યુ તરફ ભાગી રહ્યો છે. એના પર જો મારું આધિપત્ય હોત, હું કહેત, ના તું બુઢો ન થઈ શકે, તું જર્જરિત ન થઈ શકે, તને હું કહું એવું જ થવું પડશે. કોણ સાંભળે છે આપણું? ક્યાં આપણું આધિપત્ય છે? આ પૂરો પ્રપંચ જેના પર આપણું કોઈ આધિપત્ય નથી. હું નથી, મારો આત્મા નથી, હું નથી, મારું નથી, મારો આત્મા નથી. આ અનાત્મ બોધ અનુભૂતિઓથી જાગશે તો એના પ્રતિ જે આસક્તિ થવા લાગી, તાદાત્મ્ય ભાવ થવા લાગ્યો, બુદ્ધિથી હજાર કહે આ શરીર હું નથી, આ મારું નથી, મારો આત્મા નથી, પણ અંદર જોશે તો એટલું ઊંડું તાદાત્મ્ય છે, આ શરીર જ હું થઈ ગયો, મારું થઈ ગયું. કેટલી ઊંડી આસક્તિ થઈ ગઈ છે એના પ્રતિ! આ ચિત્ત જ હું થઈ ગયું છે, મારું થઈ ગયું. કેટલી ઊંડી આસક્તિ થઈ ગઈ છે એવું પોતાની અનુભૂતિથી જાણવા લાગશે તો આસક્તિ તૂટવા લાગશે. ખરેખર હું નથી, કયા પરપોટાને મુઠ્ઠીમાં ભીડીને કહું આ તો હું, મારું, આ તો મારું છે. અરે કશું ક્યાંય કશું હું કહેવાને માટે નથી, મારું કહેવાને માટે નથી. વ્યવહાર જગતમાં તો આમ કહેવું પડે છે, નહીં તો કામ કેવી રીતે ચાલે દુનિયાનું? એમ કહીએ કે આ પરપોટાનો પૂંજ પેલા પરપોટાના પૂંજને એમ કહે છે તો દુનિયાનું કામ કેવી રીતે ચાલશે? તો હું પણ કહેવું પડે છે, મારું પણ કહેવું પડે છે, તું પણ કહેવું પડશે, તારું પણ. આ વ્યવહાર જગતની વાત છે, બંને વાતો સમજમાં આવતી રહેશે. વિપશ્યનામાં ઊંડાણમાં જઈને પોતાની ભાવનામય પ્રજ્ઞા જગાડનાર વ્યક્તિ પ્રગટ સત્યને પણ સમજશે. આ આવું ભાસમાન સત્ય છે એવી પ્રતીતિ થાય છે અને એના અંદરના પરમાર્થ સત્યને પણ સમજશે, અંતિમ સત્યને પણ સમજશે, તો એનો વ્યવહાર આપોઆપ ઠીક થઈ જશે. નહીં તો એક બીજી અતિમાં ચાલ્યો જશે બાવરો થઈને. આ થાંભલો છે ને લાગે છે ખૂબ નક્કર, પણ છે તો તરંગ જ તરંગ ને. વિજ્ઞાનીઓ કહે છે તરંગ જ તરંગ, અને ભગવાન બુદ્ધ પણ કહે છે તરંગ જ તરંગ. મેં પણ જોઈ લીધું અંદર તરંગ જ તરંગ, આ મારું શરીર પણ તરંગ જ તરંગ. તો લગાવું ઠોકર, તરંગમાંથી તરંગ પસાર થઈ જશે, બીજું શું થશે? ક્યાં ચોટ લાગશે? લગાવ ઠોકર, પગ તૂટી જશે ને, માથું ફૂટી જશે ને. જો વ્યવહારિક બનશે, આ ભાસમાન સત્ય પણ સત્ય છે, પણ અંતિમ સત્ય તરંગ જ તરંગ છે, અનિત્ય છે, દુઃખ જ દુઃખ છે, અનાત્મ છે, તો એના પ્રતિ આસક્તિ તૂટશે. આ કામ અંદરનું બધું જ કામ આપણે એક ધ્યેય એક લક્ષ્ય લઈને કરી રહ્યા છીએ કે અંદર જે કંઈ સ્વભાવ બની ગયો કે જરાક પ્રિય લાગ્યો કે રાગ જગાવ્યો, જરાક કંઈ અપ્રિય લાગ્યો તો દ્વેષ જગાવ્યો. કેમ રાગ પેદા કર્યો, કેમ દ્વેષ પેદા કર્યો? કે અંદર એક હું હું માની રહ્યા છીએ, એ હુંના પ્રતિ ખૂબ ઊંડી આસક્તિ છે, તેથી એના વિરુદ્ધ કશું થઈ ન જાય. જે એને સારું ન લાગે તે ન થઈ જાય, સારું લાગે એ જ થાય. તેને કારણે રાગ પેદા કરીએ છીએ, તેને કારણે દ્વેષ જગાવીએ છીએ. હવે આ ટુકડે ટુકડા કરીને જોતો જશે તો આપોઆપ રાગ તૂટશે, દ્વેષ તૂટશે, આસક્તિ તૂટશે, અનાસક્ત બનતો જશે, પ્રતિક્ષણ પ્રજ્ઞામાં રહેશે. ખાતા પીતા ચાલતા ફરતા સૂતા જાગતા દરેક અવસ્થામાં, પણ આ આગળની ઊંચી અવસ્થા છે, પરંતુ રસ્તો ત્યાં સુધી પહોંચાડશે જ. પ્રતિક્ષણ પ્રજ્ઞામાં છે તો સ્થિત પ્રજ્ઞ છે. આ અવસ્થામાં આવતા પહેલા પોતાની અંદર જોશે, એવી પ્રજ્ઞા અંદર જાગે છે. બહારની વાતોને જોઈને પ્રજ્ઞા જાગશે તો તે બુદ્ધિવાળી પ્રજ્ઞા હશે, પરંતુ અંદરવાળી પ્રજ્ઞા જેટલી પુષ્ટ થતી જશે, બહારના જેટલા આલંબનો છે એના પણ ટુકડે ટુકડા કરીને, વિભાજન કરીને, વિઘટન કરીને, વિશ્લેષણ કરીને જોવાની આદત પડી જશે. આ ભીતરમાં જે માણસ નથી જોતો તે બહારની વાતો તરફ ભ્રાંતિમય જીવન, બ્રહ્મમય જીવન વિતાવે છે. કોઈ પુરુષ કોઈ નારીનું શરીર જુએ છે અને તે પાગલ થઈ જાય છે. કોઈ નારી કોઈ પુરુષના શરીરને જુએ છે, પાગલ થઈ જાય છે. ખૂબ સુંદર, ખૂબ સુંદર, કારણ કે તે શરીરને સંશ્લિષ્ટ, સંગઠિત, એકત્ર જુએ છે. એમ જુએ છે તો ભ્રમ થાય છે, સુંદર છે, ખૂબસૂરત છે. ત્રીજી પ્રજ્ઞા જાગશે. જેમ જેમ ત્રણ પ્રજ્ઞાઓમાં પુષ્ટ થતો જશે તો ચોથી પ્રજ્ઞા જાગશે. પુરાતન ભાષામાં એને અશુચિ, અશુભ કહી. આજે આ બંને શબ્દોનો પ્રયોગ થતો નથી. પ્રાચીન ભાષામાં અશુચિ, અશુભનો અર્થ થતો હતો સુંદર નથી, અને સૂચિ, શુભનો અર્થ થતો હતો સુંદર છે. હકીકતમાં કંઈ સુંદર નથી, સુંદર હોવાની એક ભ્રાંતિ છે, ભ્રમ છે. અરે, આ જોવામાં સુંદર લાગે છે, હકીકતમાં સુંદર નથી, સુંદર હોવાની ભ્રાંતિ છે, ખૂબસૂરત હોવાનો એક ભ્રમ છે. આ સમજ આપવા લાગશે, કારણ કે ટુકડા ટુકડા કરીને, વિશ્લેષણ કરીને જોવાની આદત થઈ જશે. તો એક રૂપ જોયું, એક શરીર જોયું, હવે તેના ટુકડે ટુકડા કરીને જોવા લાગ્યા. અચ્છા, માથાથી શરૂ કરીએ. આ વાળ, વાહ, બહુ સુંદર વાળ, કોમળ, કુંતલ, અલકાવલી. કોઈ કવિ હોય તો ન જાણે કેટલા શબ્દોનો પ્રયોગ કરે. બહુ રૂપાળું, બહુ ખૂબસૂરત. અને બિચારી ગૃહિણી સવારનો નાસ્તો બનાવવા બેઠી તો એ માથા પરથી થોડાક વાળના ટુકડા પડી ગયા ભોજનમાં. લાવીને પીરસ્યું અને પતિએ જોઈ લીધા. વાળ? પતિદેવ તો બરાડો પાડે છે. આ ગંદો વાળ, આખું ભોજન ખરાબ. અરે, ગંદો વાળ! આખી સાંજ, આખી રાત પ્રશંસા કરી રહ્યા હતા, ગુણ ગાઈ રહ્યા હતા. બહુ સુંદર વાળ, બહુ સુંદર વાળ. હવે આ ખૂબસૂરત વાળ તારા ભોજનની સાથે ભળ્યા તો ખાને શું કામ ચીડાય છે? અરે, તે જ્યાં સુધી જોડાયેલો હતો, સંશ્લિષ્ટ હતો, એક સંયુક્ત હતો, ત્યાં સુધી ખૂબસૂરત લાગતો હતો. તેને પોતાની માયા હતી, તેની પોતાની એક ભ્રાંતિ હતી, એક ભ્રમ હતો. હવે તૂટીને અલગ થઈ ગયો ને, તો સચ્ચાઈ સમજમાં આવી ગઈ. જેવો તે અલગ થયો, જેવું તેનું વિશ્લેષણ થયું, સંશ્લેષણ ન રહ્યું, સંયુક્ત ન રહ્યું, અલગ થયું કે વાત સમજમાં આવી ગઈ. બહુ ગંદો છે, બહુ ગંદો છે. અચ્છા, સારી વાત, હજુ આગળ વધો. બીજું શું ખૂબસૂરત છે? દાંત. આ બહુ ખૂબસૂરત છે. અરે, મોતીઓ જેવી હારમાળા. સારું ભાઈ, એક દાંત તૂટી ગયો, મોતી તૂટીને આવ્યું ને, તિજોરીમાં સંભાળીને રાખ, મોતી છે ને. અરે, ફેંક, હાડકાનો ટુકડો છે. એ ત્યાં સુધી જ મોતી હતો જ્યાં સુધી જોડાયેલો હતો. અલગ કરતાં જ વાત સમજમાં આવી ગઈ. હાડકાનો ટુકડો છે, ફેંક એને, કામનો નથી. હજી બીજું શું ખૂબસૂરત છે? હજુ આગળ વધ્યા તો આ નખ, એ બહુ સુંદર છે. અને જુઓ આ નેલ પોલીસ કેવા રંગની લગાવી. જેવો ચામડીનો રંગ, તેવો જ નેલ પોલીસનો રંગ. જેવો સાડીનો રંગ, તેવો. આ વાહ વાહ વાહ, કેવું સરસ, કેવું સુંદર, કેટલું બધું સુંદર. એ જ વાત થઈ. બિચારી નખ કાપી રહી હતી અને કાપતા 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 કેટલાક નખ પડી ગયા ભોજનમાં, અને લાવીને પીરસ્યું અને પતિદેવે ઓળખી લીધા. આમાં તો નખ છે, તો બૂમ પાડે છે, ગંદા નખ. અરે, શું ગંદા નખ! આવા સુંદર નેલ પોલીશવાળા, જે એકદમ મેચિંગ કરે છે ત્વચાને તેની સાડીને. ખૂબસૂરત નખ, ખૂબસૂરત ભોજન, બંને મળીને ડબલ્સ ખૂબસૂરત થઈ ગયા ને. ખાને, તે જ્યાં સુધી જોડાયેલો હતો ત્યાં સુધી ખૂબસૂરત હતો. અલગ કરતાં જ કંઈક ખૂબસૂરત નથી. શું ખૂબસૂરત છે! એ તો પ્રકૃતિએ આપણા પર મોટી દયા કરી છે, અથવા પરમાત્મા કહો તો પરમાત્માએ આપણા પર મોટી દયા કરી છે. નહીં તો જે કોઈ અંદર છે તે બહાર હોત, અને જે બહાર છે તે અંદર હોત, શી હાલત થાત આપણી! આ કૂતરાઓથી, બિલાડાઓથી, કાગડાઓથી, ગીધોથી, સમડીઓથી જીવ બચાવવો મુશ્કેલ થઈ જાત. લાકડી લઈને આખો દિવસ ફરતા રહેત. અંદર શું ખૂબસૂરત છે! મોટા મોટા નવ દરવાજા છે, એમાં કયા દરવાજામાંથી સુંદરતા નીકળે છે ભાઈ? અંદર કંઈ હોય તો નીકળે ને બહાર સુંદરતા. અને હજારો છિદ્ર છે, એક એક છિદ્રમાંથી કઈ સુંદરતા નીકળે છે. એક વિદેશી સાધક આવે છે મારી પાસે. ગોયંકાજી, આ ન કહો, આ ન કહો, આ અમને સારું નથી લાગતું. ગંદકી છે, ગંદકી છે, છે ગંદકી. આપ શા માટે એને વારંવાર કહો છો? અરે, સચ્ચાઈ છે ભાઈ, સચ્ચાઈ હશે. પરંતુ અમારે ત્યાં પશ્ચિમમાં તો એમ કહે છે કે સુંદરતા છે તે એક ઇંચનો 16મો ભાગ જેટલી જ ઊંડી છે. આ જે ચામડી છે ને મહારાજ, તે બહુ રૂપાળી છે. જુઓ કેટલી મુલાયમ છે, કેટલી કોમળ છે, કેટલી ઓજસ્વી છે. બહુ રૂપાળી છે મહારાજ. સારું, બહુ ખૂબસૂરત છે. તો એક અસ્ત્રો લે અને એ ચામડીને જરાક ઉતાર, ઉતારીને હાથમાં રાખ. 2 મિનિટ પણ રાખવાનું મન નહીં થાય, ફેંકશે. અરે જ્યાં સુધી લાગેલી છે ત્યાં સુધી ખૂબસૂરત લાગે છે, અલગ કરતાં જ વાત સમજમાં આવી ગઈ. શું ખૂબસૂરત? એનો અર્થ એ નથી કે વિપશ્યના કરનાર માણસ, પોતાની ભાવનામય પ્રજ્ઞા જગાવનારો માણસ દરેક બીજી વ્યક્તિની સામે ધૃણા કરશે. અરે તું પરપોટાનો પૂંજ, અરે તું ગંદકીનો પૂંજ. તો ધર્મ ના આવડ્યો તેને ધર્મ ધૃણા કરવાનું શીખવતો નથી, કેમ કે જાણશે કે હું પણ તો ગંદકીનો પૂંજ જ છું, જેને હું કરું છું પણ પરમાણુનો પૂંજ છું, પરપોટાનો પૂંજ છું. રાગ નીકળશે, દ્વેષ નીકળશે, આસક્તિ નીકળશે, ચિત્ત નિર્મળ થશે. તો જેમ જેમ ચિત્ત નિર્મળ થતું જશે તેમ તેમ મૈત્રી જાગશે, નિતાંત નિર્મળ થઈ જશે, અનંત મૈત્રી જાગશે, અનંત કરુણા જાગશે, અનંત મુદિતા જાગશે, અનંત ઉપેક્ષા ક્ષમતાભાવ જાગશે. જીવન જ બદલાઈ જશે, માણસ જ બદલાઈ જશે. એ અવસ્થા પર પહોંચવા માટે આ બધું કામ કરી રહ્યા છીએ. કોઈ દાર્શનિક માન્યતાને પુષ્ટ કરવા માટે નહીં, આપણે શી લેવા દેવા. આ દાર્શનિક માન્યતા સાચી કે ખોટી? અરે હશે સાચી, આપણને શું કામ આવી? પોતાની અંદર આત્માના અસ્તિત્વને માનનારી વ્યક્તિ પણ એટલો જ રાગ જગાવે છે, દ્વેષ જગાવે છે, અહંકાર જગાવે છે, મમત્વ જગાવે છે અને વ્યાકુળ રહે છે. આખું જીવન વ્યાકુળ રહે છે. પોતાની અંદર કોઈ આત્માના અસ્તિત્વને ન માનનારી વ્યક્તિ પણ એટલો જ અહંકાર જગાવે છે, મમત્વ જગાવે છે, રાગ જગાવે છે, દ્વેષ જગાવે છે, ગાંઠો બાંધે છે, આખું જીવન દુઃખી રહે છે. શું મળી ગયું ભાઈ? આ આત્માને માનવાવાળી ફિલોસોફીનો સ્વીકાર કરવાથી શું મળી ગયું? આત્માને ન માનવાવાળી ફિલોસોફીનો સ્વીકાર કરવાથી શું મળી ગયું? ધોખો છે ને. અને જે દિવસે સચ્ચાઈ અનુભવ પર ઉતરી જશે, ટુકડા કરી કરીને જોઈ લેશે, તો રાગ બનાવવાની આદત છૂટી જશે, દ્વેષ બનાવવાની આદત છૂટી જશે, હું પાગલપણું ઉતરી જશે, મારું મારું મારુંનું પાગલપણ ઉતરી જશે, આસક્તિ ઉતરી જશે, મોટું કલ્યાણ થઈ જશે. પછી કોઈ પોતાને બૌદ્ધ છે તો ભલે બૌદ્ધ કહેતો રહે, હિન્દુ હિન્દુ કહેતો રહે, જૈન જૈન કહેતો રહે, મુસલમાન મુસલમાન કહેતો રહે, નામમાં શું છે? દરેક વ્યક્તિ પોતાની અંદર રાગ જગાડીને, દ્વેષ જગાડીને, આસક્તિ જગાડીને, ગાંઠો બાંધીને ખૂબ વ્યાકુળ રહે છે, ખૂબ વ્યાકુળ રહે છે. અને જો સ્વભાવ બદલી લે, ઉપર ઉપરનો નહીં, અંતર્મનના ઊંડાણનો, આ જે સંવેદના જોવાનું કરાવ્યું, શા માટે કરાવ્યું? આપણું અંતર્મન હંમેશા સંવેદનાની સાથે રહે છે. આ ઉપર ઉપરનું મન અહીં તે અહીંયા ચિંતનમાં પડશે. આ અંતર્મન તો સંવેદનાઓની સાથે રહે છે. સારી લાગી રાગ પેદા કરશે, ખરાબ લાગી દ્વેષ પેદા કરશે. એનો આ સ્વભાવ તોડવા માટે આપણે સંવેદનાઓનો અનુભવ પણ કરવો છે અને પ્રતિક્રિયા નથી કરવી, અને સમજવું છે કે અનિત્ય છે ને, આ સંવેદના આવી અનિત્ય છે ને. સંવેદના કોને કહીએ? શરીર પર જે સ્વવેદન થાય છે, સ્વયં અનુભવ કરીએ છીએ, એને માટે આપણે સંવેદના શબ્દનો પ્રયોગ કરીએ છીએ. ખૂબ સારી રીતે સમજી લેવું જોઈએ, જે અનુભવ થાય છે એને જોશો તે નિત્ય છે શું, શાશ્વત છે શું, ધ્રુવ છે શું? તો જોશો ના, નિત્ય નથી, ઉત્પન્ન થાય છે, વહેલું મોડું સમાપ્ત થઈ જાય છે. આ જાતની સંવેદના થઈ કે તે જાતની સંવેદના થઈ, નિત્ય નથી, શાશ્વત નથી, ધ્રુવ નથી, આ હું નથી, મારું નથી, આમ ખૂબ સમજમાં આવવા લાગશે. તો એના પ્રત્યે જે રાગ જાગતો હતો સુખદ હોવા પર, એના પ્રત્યે જે હું મારુંનો ભાવ જાગતો હતો, જે દ્વેષ જાગતો હતો દુઃખદ હોવા પર, મોહ મૂળતાને કારણે, તે તૂટવાનો શરૂ થઈ જશે. તૂટતા 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 એ અવસ્થા પર પહોંચી જવાશે કે જે વિતરાગ અવસ્થા છે, જે વિત દ્વેષ અવસ્થા છે, જે વિત મોહ અવસ્થા છે, તો મુક્ત થઈ ગયો, ભવ ભવના બંધનોથી મુક્ત થઈ ગયો. આ કામ કરવા આવ્યા છીએ, લાંબો રસ્તો છે. કાલે જે કદમ ઉપાડીશું તે સાચી દિશામાં પહેલું કદમ, ખૂબ કલ્યાણકારી કદમ હશે. આપણે આપણા આખા શરીરમાં ક્યાં ક્યાં સંવેદના છે અને એ સંવેદનાને આપણે અનિત્ય ન જાણવાને કારણે કેવી રીતે રાગ જગાવીએ છીએ, કેવી રીતે દ્વેષ જગાવીએ છીએ, એને સમજવા માટે, અનુભવથી સમજવા માટે પહેલું કદમ, નાનકડું એવું કદમ ઉપાડશું. ક્યાંક એવું માનીને કાલે કામ શરૂ કરી ન દેતા કે જેવા વિપસના કરવાને માટે બેસીશું આખા શરીરમાં પરમાણુના દર્શન થવા લાગશે, આ ઉત્પન્ન થવું, નષ્ટ થવું. અરે ના ભાઈ ના, હજુ સમય લાગશે, હમણાં તો શરૂઆત થશે. શરૂઆત તો સ્થૂળ સ્થૂળ સચ્ચાઈઓથી થશે, પણ કામ કરતાં કરતાં એ અવસ્થા પર પહોંચી જશો. દરેક સાધક પહોંચી જશે, પણ કામ કરવું પડશે, જાતે મહેનત કરવી પડશે, મનને ખૂબ તીક્ષ્ણ બનાવવું પડશે, ખૂબ સૂક્ષ્મ બનાવવું પડશે. તે માટે શક્તિ જગાવવી પડશે, જેથી આપણે આપણા શરીરની સંવેદનાઓનો અનુભવ કરી શકીએ, તટસ્થ ભાવથી અનુભવ કરી શકીએ. તો હવે અત્યાર સુધી આપણે નાસિકાના આખા ભાગને ઉપલા હોઠથી લઈને આ ત્રિકોણ ભાગ પર મન લગાવ્યું. હવે મનને વધારે સૂક્ષ્મ બનાવવાને માટે, વધારે તીક્ષ્ણ બનાવવાને માટે, વધારે સંવેદનશીલ બનાવવાને માટે તેને નાની જગ્યા પર ટકાવવું પડશે. જેટલી જગ્યા મોટી હશે મન તેટલું જ ફેલાયેલું રહેશે, અને ફેલાયેલું મન કદી તીક્ષ્ણ બની શકતું નથી. તેને તીક્ષ્ણ કરવા માટે સંક્ષિપ્ત કરવું પડે છે નાની જગ્યામાં. હવે ત્રિકોણ ભાગ તો રહેશે, પણ નાનો ત્રિકોણ બનશે. આ ઉપલા હોઠથી લઈને નાસિકાના દ્વાર શરૂ થાય છે ત્યાં સુધી બસ એ નાનો ત્રિકોણ ભાગ. નાસિકાની અંદર ભીતરની દિવાલો પર શું થઈ રહ્યું છે આપણે તેની સાથે કશી લેવા દેવા નથી. થઈ રહ્યું છે પણ આપણે એના પર ધ્યાન નહીં આપીએ. નાસિકાની બહારની દિવાલો પર શું થઈ રહ્યું છે, શી સંવેદના થઈ રહી છે આપણે ધ્યાન નહીં આપીએ. આ નાસિકાના બહારના દ્વારો પર શું થઈ રહ્યું છે તેના પર ધ્યાન દઈશું. નાસિકાની નીચે ઉપરવાળા હોઠની ઉપર જે મૂછોનું સ્થાન છે ત્યાં શું થઈ રહ્યું છે તેના પર ધ્યાન આપીશું. તો આપણે જગ્યા નાની કરી લીધી. હવે આજે રાતના અને કાલે જ્યાં સુધી વિપસના ન મળે ત્યાં સુધી આ જ કામ કરીશું કે બસ આ નાની જગ્યા પર પૂરું ધ્યાન રાખીને શી સંવેદના થઈ રહી છે તેને બહુ ધ્યાનથી જાણીશું, અને એમ આપણા મનને વધારે સૂક્ષ્મ બનાવી લઈશું, વધારે તીક્ષ્ણ બનાવી લઈશું, સંવેદનશીલ બનાવી લઈશું. તો કાલનું કામ બહુ હળવું સહેલું થઈ જશે. આપણે શીલનું દ્રઢતાથી પાલન કરતા રહીને કાલે જ્યારે વિપસના કરવાનું, પ્રજ્ઞાના ક્ષેત્રમાં જવાનું શરૂ કરીશું, મુક્તિનો માર્ગ ખુલી જશે, અને આ માર્ગ પર ચાલતા ચાલતા મુક્ત અવસ્થાના દ્વાર ખુલી જશે. બહુ કલ્યાણની વાત થશે, બહુ મંગલની વાત થશે. કામ જાતે જ કરવું પડશે, કોઈ બીજું કરી શકે નહીં. બંધન આપણે બાંધ્યા છે તો આપણે જ ખોલવા પડશે. મેલ આપણે ચડાવ્યો છે, આપણે જ ઉતારવો પડશે. અન્ય કોઈ રસ્તો ભલે બતાવી દે તો આ સમજણ સાથે પરિશ્રમ કરવાનો છે, પુરુષાર્થ કરવાનો છે. બાકી 7 દિવસ બચ્યા છે, ખૂબ મહેનત કરવાની છે, દ્રઢતાની સાથે, લગનની સાથે, નિષ્ઠાની સાથે કામ જ કરતા રહીશું, અને સાચે સાચ આપણું મંગલ સાધી લઈશું. જે જે આ શિબિરમાં આવ્યા બધા પરિશ્રમ કરીને આ વિદ્યાને શીખીને પોતાનું મંગલ સાધી લે, પોતાનું કલ્યાણ સાધી લે, બધાનું મંગલ થાય, બધાની સ્વસ્તિ મુક્તિ થાય, બધાની સ્વસ્તિ મુક્તિ થાય. ભલું થાય, ભલું થાય, ભલું થાય. ઈચ્છો તો 5 મિનિટ વિશ્રામ કરી લો, પછી ફરીથી ધ્યાન કરવા બેસીશું. 5 મિનિટ વિશ્રામ કરી લો.